પ્રકરણ 7 સીતાની પ્રાપ્તિ. તે દરમિયાન એક જુવાન શિષ્ય પોતાના હાથમાં તાડપત્રો ઉપર લખેલ લેખોનો સમૂહ લઈને ત્યાં આવ્યો. તેણે તે તાડપત્રો વિશ્વામિત્રના હાથમાં મૂક્યા. તેમણે કેટલાક તાડપત્રોના પાના ફેરવ્યા અને પછી તેમણે પાસે બેઠેલા એક પૂજ્ય વૃદ્ધ તાપસના હાથમાં તે મૂકી દીધી. તેમણે વાંચ્યું કે મિથિલાના રાજા જનકે એક મહાન ધાર્મિક યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમાં પોતાના શિષ્યો સાથે વિશ્વામિત્ર પધારીને તેમને આનંદ આપે તેવી તેણે વિનંતી કરી. તે સાંભળીને બધા બોલી ઉઠ્યા, શુભમ શુભમ, આ પરિપૂર્ણ બનો, આ પરિપૂર્ણ બનો. વિશ્વામિત્રે કહ્યું કે પુત્રો, રાક્ષસોનો સંહાર થઈ ગયો છે, એટલે હવે આપણે નિર્ભયતાપૂર્વક જંગલમાં મુસાફરી કરી શકીએ. એટલે આવતીકાલે મેં બધા આશ્રમવાસીઓ સાથે મિથિલા જવાનો નિર્ણય કર્યો છે. તે સાંભળીને રામ બોલ્યા, ગુરુજી, સાચે જ આ એક આનંદપ્રદ વસ્તુ છે. હવે તમારે અમારું કશું કામ નથી, એટલે જો તમે અમને રજા આપો તો અમે હવે અયોધ્યા પાછા જઈએ. કૃપા કરીને અમને જવાની મંજૂરી આપો. એટલે વિશ્વામિત્ર બોલ્યા, મેં દશરથને થોડીક વાર વધારે વસ્તુઓનું વચન આપ્યું છે, મારે તે વચન પણ પાળવાનું છે. નહીં વાર, મેં તેમને વચન આપ્યું છે કે હું પોતે જ તમને તેમની પાસે પાછા લઈ આવીશ, એટલે મારા વગર તમે પાછા અયોધ્યા જઈ શકશો નહીં. મિથિલા નગરીમાં એક અદ્વિતીય યજ્ઞ થઈ રહ્યો છે, હું તમને અયોધ્યા પહોંચાડવા આવું તો સમયસર મિથિલા યજ્ઞમાં પ્રારંભિક દિવસે પહોંચી શકું નહીં. જો તમે બંને મારી સાથે મિથિલા આવો તો તમે પણ તે યજ્ઞ જોઈ શકશો. ત્યાંથી આપણે બારોબાર અયોધ્યા જઈશું. આ નિહિશંક આનાકાની વગરના શબ્દો સાંભળીને જરા પણ વિચાર કર્યા વગર રામે નિશ્ચયપૂર્વક ઉત્તર આપ્યો કે ગુરુજી, મારા પિતાની આજ્ઞા પાળવી એ મારું મુખ્ય વ્રત છે, એટલે મારે તમને એક વિનંતી કરવાની. વિશ્વામિત્રે પૂછ્યું કે બોલો, શી વિનંતી કરવાની છે? રામે જવાબ આપ્યો, મારા પિતાએ અમને આજ્ઞા કરી હતી કે યજ્ઞમાં દૂષિતતા વડે ભંગ ન પડે તે રીતે તેની રક્ષા કરજો અને મહાન મુનિને સુખી કરજો. વિજય પ્રાપ્ત કરીને પાછા આવવાની આજ્ઞા તેમણે કરી હતી. તેમણે બીજા કોઈ યજ્ઞમાં જવાની આજ્ઞા અમને આપી ન હતી. મિથિલા જવા માટે મારે મારા પિતાની ખાસ આજ્ઞા શું મંગાવી ન જોઈએ? તે સાંભળીને વિશ્વામિત્ર બોલ્યા, દશરથે માત્ર એટલું કહ્યું ન હતું, ના ના, તેમણે એવી આજ્ઞા પણ તમને આપી હતી કે જાઓ મુનિની બધી આજ્ઞાઓનું પાલન કરજો, તેમની આજ્ઞાઓને રજ માત્ર પણ ભંગ કરશો નહીં. તેમણે મને કહ્યું હતું કે ગુરુજી, મારા બાળકો માટે બધી જવાબદારી તમારે માથે છે, તમારે પોતે જ તેમને પાછા લઈને આવવાનું છે. આપણે અયોધ્યામાંથી બહાર નીકળ્યા ત્યારે તમે પોતે જ આ બધું સાંભળ્યું હતું, એટલે હવે મારા કયા પ્રમાણે કરો. મારી સાથે તમે મિથિલા ચાલો, ત્યાંથી તમે, હું અને મારા બધા જ શિષ્યો અયોધ્યા જઈશું. રામને તે યોજનામાં રહેલા સત્યનો ખ્યાલ આવી ગયો. તેમણે સંમતિ આપી કે અમે તમારી ઈચ્છા મુજબ કરીશું. એવી સૂચના કરવામાં આવી કે મિથિલા જવા માટે દરેક જણે પ્રભાત સમય પહેલા તૈયાર થઈ જવાનું છે. વિશ્વામિત્ર વહેલા ઉઠ્યા અને કુમારોને સ્નાન માટે નદીએ લઈ ગયા. તેમને એમ કહેવાની તક મળી કે ભૂતકાળમાં હું જ્યારે જ્યારે યજ્ઞ કરવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે ત્યારે રાક્ષસો તેમાં વિઘ્ન નાખતા હતા. અમે તે વિઘ્નો દૂર કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા, પણ તે બધા જ નિષ્ફળ નીવડ્યા હતા. રાક્ષસોનો સંહાર કરવા બદલ હું તમારો આભાર માનું છું, કારણ કે હવે આશ્રમમાં તથા આસપાસના પ્રદેશમાં સલામતી સ્થપાઈ ચૂકી છે. હવે લોકો ભયમુક્ત, શાંતિપૂર્ણ અને આનંદિત બની ગયા છે. તે જગ્યા શાંત આશ્વાસનપ્રદ હતી. મૃદુ રેતી ઉપર બેસીને વિશ્વામિત્ર બે ભાઈઓને જનક રાજા જે યજ્ઞ કરવા ઇચ્છતા હતા તેના ખાસ લક્ષણો અને અર્થવત્તા વર્ણવી બતાવતા હતા. તે વર્ણનમાં તેમણે જનક પાસેના એક મૂલ્યવાન ધનુષ્યનો પણ ઉલ્લેખ કર્યો. તે ધનુષ્યમાં અદ્વિતીય શક્તિ હતી, તે ખૂબ તેજ વડે પ્રકાશતું હતું. રામ લક્ષ્મણે તે જોવાનું ન ચૂકવું જોઈએ તેમ વિશ્વામિત્રે કહ્યું. તે સાંભળીને રામે પૂછ્યું કે તે ધનુષ્ય જનક પાસે કેવી રીતે આવ્યું? વિશ્વામિત્રે જવાબ આપ્યો, હે પુત્ર, સાંભળ, ખૂબ વર્ષો પહેલા મિથિલાના રાજા દેવરથે એક એવો યજ્ઞ કર્યો હતો કે જેને કરવાની કોઈ મર્ત્ય માનવી હિંમત કરી શકે તેમ ન હતો. તે યજ્ઞ વિશાળ આધ્યાત્મિક લાભો આપનારો હતો. તેથી દેવો એટલા તો પ્રસન્ન થઈ ગયા કે તેમણે તે રાજાને આ દિવ્ય ધનુષ્ય પોતાની પ્રસન્નતાના ચિહ્ન તરીકે આપ્યું હતું. તે શિવનું ધનુષ્ય છે. જનક રોજ વિધિપૂર્વક તેની પૂજા કરે છે. તે તેના ઉપર પુષ્પ ચઢાવે છે, ચંદનનો લેપ કરે છે અને કપૂર તથા દૂધ વડે તેની આરતી ઉતારે છે. ખૂબ પૂજ્યભાવપૂર્વક તે ધનુષ્ય આગળ ભોજન અને ફળોનું નૈવેદ્ય પણ ધરાવે છે. તે ધનુષ્યમાં એવી તો ભરપૂર દિવ્યતા છે કે કોઈ પણ તેને ઉચકી શકતું નથી. અને પણ જ ખેંચી શકતું નથી. પછી ભલે તે દેવ હોય, રાક્ષસ હોય, ભૂત પિશાચ હોય કે દેવદૂત હોય, ઘણા રાજાઓએ તેની પણ જ ખેંચવાનો પ્રયાસ કર્યો છે, પણ તે બધા નિષ્ફળ ગયા. હે રામ, તમે બંને યોગ્ય વીરો છો, તમારે તે ધનુષ્યની પરીક્ષા કરવી જોઈએ. આ થનાર યજ્ઞમાં ઘણું કર્યું, તે ધનુષ્ય પ્રદર્શનમાં મૂકવામાં આવશે, એટલે જરૂર આ એક સરસ તક છે. વિશ્વામિત્રે તે ધનુષ્યની અદભુત શક્તિનું વર્ણન કરવાનું ચાલુ રાખ્યું. લક્ષ્મણે મિથિલાની દિશા શોધવા માટે હોય તેમ પોતાની દ્રષ્ટિ તે તરફ ફેરવી. તે દરમિયાન રામ આનંદપૂર્વક બોલ્યા કે ચોક્કસ અમારે તે ધનુષ્ય જોવું જોઈએ, અમે કાલે તમારી સાથે આવીશું. તે સાંભળીને વિશ્વામિત્ર ખૂબ જ રાજી થઈ ગયા. અંધારું થયું અને દરેક જણ ઉઠીને સિદ્ધાશ્રમમાં ગયા. વિશ્વામિત્રે આશ્રમના બધા નિવાસીઓને બોલાવ્યા અને કહ્યું કે પ્રભાત થાય કે તરત જ તમારે મિથિલા તરફ પ્રયાણ કરવા માટે તૈયાર બની જવું. કેટલાક નિવાસીઓએ મુનિને પૂછ્યું કે જો આશ્રમમાં કોઈ નહીં રહે તો આશ્રમના રોજિંદા કામ કેવી રીતે ચાલશે. મુનિએ જવાબ આપ્યો કે દરેક જણે જ્યાં હોય ત્યાં પોતે પોતાનું કામ કરી લેવાનું છે, તે જ આશ્રમના દૈનિક કાર્યક્રમની યોગ્ય બજાવણી ગણાશે. આશ્રમવાસીઓથી ભિન્ન કોઈનો આશ્રમનો કાર્યક્રમ નથી. આશ્રમ આશ્રય શોધનાર લોકો વડે બનેલો હોય છે. આશ્રમવાસીઓ વગર આશ્રમ બનતો જ નથી. જ્યારે આશ્રિત લોકો મારી સાથે છે તો પછી તમે આશ્રમની અને તેના દૈનિક કાર્યક્રમની ચિંતા શા માટે કરો છો? શિષ્યોની જે દરકાર રાખવાની હોય છે તેમણે જ શિસ્તનું પાલન કરવાનું હોય છે. વળી હવે આ સ્થાનમાં રાક્ષસોનો ભય રહ્યો નથી, એટલે આશ્રમને કોઈ હાનિ થવાની શક્યતા કે સંભાવના નથી. સૃષ્ટિ કરતા આપણા આશ્રયરૂપ છે. જ્યારે આપણે તેમના ઉપર આધાર રાખીએ છીએ ત્યારે તે આપણા બધાનું રક્ષણ પાલન પોષણ કરશે જ. આવી અપરિચિત રીતે બોલતા વિશ્વામિત્રે ચાલુ રાખ્યું કે તમે તમારી સાથે તમારી દૈનિક પૂજા માટે જરૂરી વસ્તુઓ અને આશ્રમના બધા વાસણો અને સાધનો પણ લઈ, અહીં કશી પણ ચીજ રાખવાની આવશ્યકતા નથી. કેટલાક નવા શિષ્યોએ પૂછ્યું, આપણે કેટલા સમય બાદ આ આશ્રમમાં પાછા આવીશું? જો તે તમે અમને કહો તો અમે તેટલા સમય માટે જરૂરી વસ્તુઓ અમારી સાથે લઈ શકીએ. જરૂરી ચીજો કરતા વધારે વસ્તુઓનો ભાર શા માટે ઉપાડી જો? વિશ્વામિત્રે જવાબ આપ્યો, કાલ એ દેહનો એક સેવક નથી, દેહ કાલનો સેવક છે. એટલે ક્યારે પાછા આવીશું એ કદી નિશ્ચિત રૂપે ન કહી શકાય. મને શંકા છે કે ફરી હું અહીં આવીશ કે નહીં. તે સાંભળીને બધા આશ્રમવાસીઓના હૃદયને આઘાત પહોંચ્યો. તેમના હાથમાં રહેલા વસ્ત્રો, વાસણો અને સાધનો તેમના હાથમાંથી નીચે જમીન ઉપર પડી ગયા. તેમને કોઈ જવાબ આપવાનો સુજોગ નહીં. તેઓ વિરોધ પણ કરી શક્યા નહીં અને ગુરુને કશું પૂછવાની હિંમત પણ કરી શક્યા નહીં. એટલે તેમણે કુશઘાસનું, સમીધોનું, યજ્ઞપાત્રોનું અને ચમચાઓનું પોતે ઉચકી શકે તેટલું પોટલું બાંધી લીધું. વિંધ્યામિત્રતા શબ્દોનો અર્થ એક રહસ્ય હતો. દરેક જણે તે શબ્દનો પોતપોતાનો અર્થ ઘટાવ્યો. રાત્રિ પસાર થઈ ગઈ, પ્રભાત થયું, દરેક જણ તૈયાર થયું. જ્યારે દરવાજાઓને બંધ કરીને સાંકળો મારવામાં આવી ત્યારે વિશ્વામિત્ર બોલ્યા, દ્વારોને સાંકળ મારવાની કોઈ જરૂર નથી, તેમને ખુલ્લા રાખો. આ આશ્રમ આપણો નથી, જે કોઈ આવે તે તેમાં પ્રવેશ કરી શકે. આ આશ્રમે ગમે તે આવનાર અતિથિનું સ્વાગત કરવું જોઈએ. આજે આ આશ્રમની અને આપણી વચ્ચેની શૃંખલા તૂટી ગઈ છે. આ પવિત્ર સ્થાનના હે આશ્રયદાતા દેવ, હવે પછી તમે અહીં સુખપૂર્વક રહો. મેં મારા પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરી છે, તેના બદલામાં મારું આભાર દર્શન સ્વીકારો. હવે તેમને રાક્ષસેના પજવવાની નથી. હવે તમે શાંતિપૂર્વક અનેક સંતોનો સાથ સમૃદ્ધ અને સુખમય જીવન ગાળો. હું સિદ્ધાશ્રમનો ત્યાગ કરું. હવે મેં ગંગા નદીની પેલેપાર ઉત્તરમાં હિમાલય પ્રદેશમાં રહેવાનો નિર્ધાર કર્યો. તે વન દેવતાઓ પ્રત્યે પૂજ્યભાવ વ્યક્ત કરતા વિશ્વામિત્રે ભૂમિ પર દંડવત પ્રણામ કર્યો. પછી તે રામ, લક્ષ્મણ અને આશ્રમના મોટી ઉંમરના મુનિઓ સાથે યાત્રાએ નીકળી પડ્યા. આશ્રમવાસીઓને ખ્યાલ આવ્યો કે જ્યાં વિશ્વામિત્ર છે ત્યાં જ અમારું સ્થાન છે. અમે અત્યાર સુધી જ્યાં રહેતા હતા તે જંગલ હવે અમારું સ્થાન નથી. તેમને લાગ્યું કે હિમાલયનો પ્રદેશ અમારે માટે આટલો જ ઇષ્ટ છે. એટલે તેમણે પણ વન દેવતાઓનો પૂજ્યભાવપૂર્વક આભાર માન્યો, ઘાસની ઝૂંપડીઓનો પણ આભાર માન્યો અને મુનિની પાછળ ચાલી નીકળ્યા. જ્યારે તેઓ આમ ઉત્તર દિશામાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે તેમની પાછળ પાછળ હજારો હરણો, મયુરો, જંગલના પશુ પંખીઓ ત્વરાપૂર્વક પોતાની પૂંછડી ઊંચી કરીને આવતા હતા. વિશ્વામિત્ર ઉભા રહ્યા. તેમના પ્રત્યે ફરીને તે બોલ્યા, હે જંગલના નિવાસીઓ, હું જ્યાં જઈ રહ્યો છું તે સ્થાન તમારે માટે અનુકૂળ નથી. તમારી સલામતી માટે પણ તે અનુકૂળ નથી. આ વન તમારું સ્વાભાવિક નિવાસસ્થાન છે. અમારા વિયોગથી તમે દુઃખી ન થશો. અમારી પાછળ પાછળ ન આવશો. તમે અહીં જ રહો. ભગવાન તમને શાંતિ અને આનંદ આપશે. પોતાની યાત્રા શરૂ કરતા પહેલા તેમણે તેમની પણ રજા લીધી. આખા દિવસની મુસાફરી કરીને તે સોણ નદીના તટ ઉપર આવી પહોંચ્યા. તેમને તે રાત્રિ ત્યાં જ ગાળવી પડી. નદીમાં સ્નાન કરીને તેમણે સાયમ સંધ્યા કરી. પછી બધા ગુરુની વાતો સાંભળવા માટે તેમની આસપાસ એકઠા થયા. રામે પૂછ્યું કે હે પૂજ્ય ગુરુજી, આ પ્રદેશ સમૃદ્ધ લાગે છે. તેનું નામ અને તેનો ઇતિહાસ કહો. મને તે જાણવાની ઈચ્છા છે. વિશ્વામિત્રે જવાબ આપ્યો, હે રામ, બ્રહ્માને એક માનસ પુત્ર હતો. તેનું નામ કુશ હતો. તે એક મહાન તપસ્વી હતો. તે કઠોર વ્રતનું પાલન કરતો. તે આધ્યાત્મિક સાધનામાં વીર હતો. તે નીતિશાસ્ત્રનો પંડિત હતો. તેણે ઉદાત્ત વિદર્ભરાજની પુત્રી સાથે લગ્ન કર્યું. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી જીવનના ચાર પુરુષાર્થો સિદ્ધ કરવામાં પોતાનું જીવન ગાળતો હતો. તેમને ચાર પુત્ર થયા, કુશાંભ, કુશનાભ, અધૂર્ત રાજક અને વસુ. દરેક પિતા જેટલો સદગુણી અને ધાર્મિક, પ્રામાણિક અને ક્ષત્રિય ગુણોથી સંપન્ન હતો. કુશે જગતને ચાર વિભાગમાં વહેંચી દીધો અને દરેક પુત્રને એક એક વિભાગ સોંપ્યો. કુશે કહ્યું કે હે પુત્રો, તમને સોંપેલા વિભાગ ઉપર શાસન કરો અને સમૃદ્ધિશાળી બનો. પછી તે ચારેય જણ પોતપોતાની ફરજ બજાવવા લાગ્યા અને પિતાની આજ્ઞાનું પાલન કરવા લાગ્યા. દરેક જણે પોતપોતાના રાજ્યની રાજધાનીનું નિર્માણ કરવાની શરૂઆત કરી. કુશાંબે કૌશાંબી વસાવી, કુશનાભે સહોદયાનું નિર્માણ કર્યું, અધૂર્ત રાજકે ધર્મારણ્યનું નિર્માણ કર્યું અને વસુએ ગિરિવ્રજનું નિર્માણ કર્યું. હે રામ, આ વિસ્તાર વસુના પ્રદેશનો એક ભાગ છે. આપણી આજુબાજુ પાંચ ટેકરીઓ છે. તેથી આ નગરીનું નામ ગિરિવ્રજ એટલે કે ટેકરીઓનો સમૂહ છે. આ શુભ સોણ નદીનું બીજું નામ સુમાગંધી છે. એટલે આ પ્રદેશને મગધ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સુમાગંધી નદી પર્વતોની ખીણો મુકાયેલી મોગરાની માળા પેઠે પૂર્વમાંથી પશ્ચિમ તરફ વહે છે. વસુની ભવ્યતા બે નદીના બંને તટ ઉપર આવેલા પ્રદેશને હંમેશા લીલોછમ અને ખૂબ જ પાકવાળો બનાવે છે. બીજો પુત્ર કુશનાભ ખૂબ ધર્મમાં સુસ્થાપિત હતો. તે ધર્મનો આધારસ્તંભ હતો. તેણે ઘણી પુત્રીઓ હતી, પણ એકેય પુત્ર ન હતો. તેણે પુત્રીઓને ધર્મશાસ્ત્રો અનુસાર સદાચાર શીખવાડ્યો હતો. તે ભારપૂર્વક કહેતા કે ક્ષમા એ સૌથી મહાન દેણ છે. તે સૌથી વધારે ફળ આપનાર યજ્ઞ છે. પ્રામાણિક બનવાનો સૌથી વધારે કલ્યાણકારી માર્ગ છે. સર્વધર્મ વિચારોનું અને કાર્યોનું તે મૂળ છે. પુત્રીઓ માતાને ધાવતી હતી ત્યારથી જ કુશનાભે તેમને આ બોધપાઠ શીખવાડ્યો હતો. પાછળથી તે બધી પુત્રીઓ તેણે કપિલ્ય નગરીના રાજા બ્રહ્મદત્ત સાથે પરણાવી હતી. જ્યારે તે બધી કાપિલ્ય નગરીમાં ગઈ ત્યારે કુશનાભનું ઘર શૂન્ય અને વેરાન બની ગયું. તે ખેદ કરવા લાગ્યો. ખેદની વાત છે કે મારું ઘર પહેલા મશ્કરી અને હાસ્ય વડે તેજોમય રીતે ગુંજાયમાન રહેતું હતું. તે ઘર આજે અંધકારમય અને મૂગુ બની ગયું છે. નિરસ અને શોકમય બની ગયું છે. માણસને ગમે તેટલી પુત્રીઓ હોય, પણ એક દિવસ તો પરણ્યા પછી તે સાસરે જવાની અને પરિણામે પિતાનું ઘર નિરસ અને શુષ્ક બની જવાનું. જો મારે એક પુત્ર હોત તો હું આટલો બધો દુઃખી ન બનત. આમ તે પુત્ર માટે ઝંખવા લાગ્યો. તે સમય તેના પિતા કુશ તેને મળવા આવ્યા. તેમણે કુશનાભને પૂછ્યું કે તું દિલગીર અને ચિંતાયુક્ત કેમ દેખાય. પુત્રે પોતાના પિતા સમક્ષ પોતાના મનની ઈચ્છા અને ચિંતા કહી બતાવી. તે ખાસ કારણથી ખૂબ દિલગીર બની જવા બદલ કુશે પુત્રને ઠપકો આપ્યો. તેમણે કુશનાભને આશીર્વાદ આપ્યા કે જા, તને થોડા સમયમાં પુત્ર થશે. તે આશીર્વાદ ફળ્યો. જન્મેલા પુત્રનું નામ ગાધી પાડવામાં આવ્યું. તે મોટો થયો ત્યારે તે ખૂબ શક્તિશાળી સદગુણી રાજકુમાર બન્યો. તે કુશના વંશમાં જન્મ્યો હતો એટલે કૌશિક નામે જાણીતો થયો. થોડાક સમય પછી તેની બહેનોના પતિઓ મરી ગયા. ધાર્મિક પત્નીઓ તરીકે તે તેમની સાથે સતી થઈ ગઈ અને તેમણે સ્વર્ગ પ્રાપ્ત કર્યું. તેઓ હિમાલય ઉપર પવિત્ર નદીઓ તરીકે જન્મી, જે એકઠી મળીને કૌશિકી નામથી વિખ્યાત બની. કૌશિકને પોતાની જ્યેષ્ઠ બહેન સત્યવતી પ્રત્યે ખૂબ આસક્તિ હતી એટલે તેણે નદીના તટ ઉપર નિવાસ કર્યો. સિદ્ધાશ્રમમાં તે રહ્યો અને પોતે નિશ્ચય કરેલા યજ્ઞને તેણે વિધિપૂર્વક ઉજવ્યો. હે રામ, તમારી અમેય વીરતાને લીધે મેં જે વ્રત માટે નિર્ધાર કર્યો હતો તે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. તેણે ફળ આપ્યું છે. મારા કઠોર વ્રત પૂર્ણ થયા છે. તે સાંભળીને એકત્રિત થયેલા તાપસો બોલી ઉઠ્યા, કેવું આશ્ચર્યકારક! અમે પણ સાચે જ ભાગ્યશાળી છીએ કે અમને અમારા ગુરુના પૂર્વજોની કથા સાંભળવા મળે છે. આ કથા કેટલી બધી આનંદપ્રદ છે. કુશવંશ ખરેખર પવિત્ર છે. તેમાં જન્મેલા બધા રાજાઓ બ્રહ્મા જેટલા જ પવિત્ર છે. અમે કેટલા બધા નસીબદાર છીએ કે અમને તે વંશના પ્રતિનિધિ મુનિ વિશ્વામિત્રની સેવા કરવાની તક મળી. ઘણા પૂર્વજન્મોના કરેલા પુણ્યનું જ કદાચ તે ફળ છે. વિશ્વામિત્રે તેમને વચ્ચે જ અટકાવીને કહ્યું, આ બધું વર્ણન મેં ન કર્યું હોત, પણ હે રામ, તમારા પ્રશ્ને મને તે બોલવા માટે પ્રેરો, નહીં તો હું કદી આ શરીર બાબત અને તેના પૂર્વજો બાબત કોઈ વિગત આપત નહીં. હવે રાત પડી ગઈ છે, ચાલો આપણે આરામ કરીએ. ઊંઘવામાં વિલંબ કરીશું તો આવતીકાલે આપણી મુસાફરી ઝડપી નહીં બને. રામ, જુઓ, તમારા દર્શન કરવા માટે ચંદ્ર પેલા વૃક્ષની શાખાઓમાંથી ડોકિયા કરી રહ્યો. તે સૂર્યની ગરમ કિરણોથી તપી ગયેલી પૃથ્વીને ઠંડી પાડવા માટે પોતાના કિરણો મોકલી રહ્યો. તે રાત બધાએ મુનિના પૂર્વજોની કથાઓ ઉપર વિચારમાં ગાળી. સવારે તેઓ વહેલા ઉઠી ગયા. તેમણે પ્રાતઃસ્નાન કરી લીધું. પ્રાતઃ સંધ્યા પતાવીને તેઓ મુસાફરી માટે તૈયાર થઈ ગયા. વિશ્વામિત્ર પાસે આવી તેઓ તેમને પગે પડ્યા. પછી તેઓ એક પછી બીજો એમ એક બાજુએ ઉભા રહ્યા અને ગુરુના આજ્ઞાની રાહ જોવા લાગ્યા. રામ બોલ્યા, ગુરુજી, આ સ્થાને શોણ નદી ઊંડી નથી, જળ સ્વચ્છ છે, આપણે તેમાં ચાલીને પાર કરી શકીશું. નૌકાની અહીંયા કોઈ જરૂર લાગતી નથી. વિશ્વામિત્રે જવાબ આપ્યો, હે પુત્ર, આ જગ્યા તમારી અજાણી છે, એટલે નદીમાં ક્યાં ચાલવું તે તમે ચોકસાઈપૂર્વક જાણતા નથી. હું પહેલો ચાલીશ, તમે મારી પાછળ પાછળ આવો. મુનિએ નદીમાં ચાલવા માંડી. દરેક જણ પોતાની ગાંસડી ખભે ભરાવી દીધી હતી. ગતિ ધીમી હતી. જ્યારે તેઓ જાહ્નવી નદીએ પહોંચ્યા ત્યારે બપોર થઈ ગઈ હતી. નદી વિશે તેમને જે પ્રથમ સૂચનો મળ્યા તે મધુર હતા. હંસો, પોપટો અને બીજા પંખીઓ તટ ઉપર કુહુ કુહુ ધ્વનિ કરી રહ્યા હતા. તે દ્રશ્યના મનોહર સૌંદર્યથી દરેક જણનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું. તેમણે વિશુદ્ધ સ્વચ્છ પ્રવાહના જળમાં સ્નાન કર્યું. તે નદીની પવિત્ર કથાને તેઓ જાણતા હતા, એટલે તેમણે મરી ગયેલા પૂર્વજોને અને દેવોને અંજલિ આપી. તેમણે તટ ઉપર પવિત્ર અગ્નિને પ્રજ્વલિત કર્યો અને શાસ્ત્રવિધિ અનુસાર યજ્ઞવિધિ કર્યો. તેમણે પોતાની ક્ષુધાને શાંત કરી. પોતાની તૃષા છીપાવવા માટે તેમણે જાહ્નવીનું અમૃત જળ પીધું. રામ અને લક્ષ્મણ જે વૃક્ષની છાયામાં વિશ્વામિત્ર આડા પડ્યા તે તરફ ગયા અને પૂજ્યભાવપૂર્વક તેમની પાસે બેઠા. રામે તેમને પૂછ્યું કે ગુરુજી, ગંગા ત્રણ સ્વરૂપોમાં ત્રિભુવનમાં વહે છે, એમ શા માટે કહેવાય છે? ગંગા કેવી રીતે જગતની બધી નદીઓના અને પ્રવાહોના લક્ષ્યરૂપ સમુદ્રને પહોંચે છે? કૃપા કરીને તે મને કહો અને મને રાજી કરો. વિશ્વામિત્ર બોલ્યા, હે પુત્ર, હિમાલયની પર્વતમાળા સમગ્ર જગતનો પાયો છે. તે બધા પશુઓનું અને ઔષધિઓનું ઘર છે. તેની બે પુત્રીઓ છે, ગંગા અને ઉના. ગંગા તેમાં મોટી છે. સમગ્ર જગત તે બંનેને પૂજે છે. દેવોએ કહ્યું કે ગંગા અમને આપો જેથી અમને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. એટલે દેવોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અને ત્રિભુવનને લાભ પહોંચાડવા માટે હિમાલય એટલે કે હિમાલયની અધિષ્ઠાત્રી દેવતાએ ગંગાને દેવોને આપી. નાની પુત્રી ઉમાએ કઠોર તપસ્યાનું જીવન સ્વીકાર્યું. જગતની સર્વ વસ્તુઓ પ્રત્યે અનાસક્ત બનીને તે કઠોર આધ્યાત્મિક સાધનાઓમાં વિલીન બની. એટલે હિમાલયે તેનું લગ્ન કરવાનો પ્રયત્ન, ખૂબ પ્રયત્ન કરવા છતાં લાંબા સમય સુધી તેમાં સફળતા પ્રાપ્ત ન થઈ. છેવટે તેમણે ઇન્દ્રને તેમની સાથે લગ્ન કરવા માટે સમજાવ્યા. આમ ઉમાને પણ ત્રિભુવનની પૂજાનો અધિકાર પ્રાપ્ત થયો. તમે જે ગંગાને અહીં જુઓ છો તે દેવો જેમને લઈ ગયા હતા તે ગંગા છે. તે પૃથ્વી ઉપર આવે છે. તેમના ત્રણ પગલા છે, એક સ્વર્ગમાં, બીજું પૃથ્વી ઉપર અને ત્રીજું પાતાળમાં. તે સાંજે ગંગામાં સ્નાન કરીને તથા સાયમ સંધ્યા કરીને તે રેતી ઉપર બેઠા હતા. રામે તેમને યાદ કરાવ્યું કે ગંગાના પાવન પ્રવાહનો ઉદગમ જાણવાથી અમને આનંદ. જવાબમાં વિશ્વામિત્રે કહ્યું, રામચંદ્ર, ગંગા પૃથ્વી ઉપર આવ્યા તે માટે તમારા પૂર્વજો જવાબદાર છે. તેમના સત્કારીઓના પરિણામે પૃથ્વીના લોકો ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરીને પવિત્ર બને. તેના પ્રાતઃ સંધ્યા અને સાયમ સંધ્યા કરે છે. ગંગા એ દિવ્ય વિશુદ્ધિનો શ્રેષ્ઠ પ્રવાહ છે. તેના અમૃત જલ અમરતા બક્ષી શકે છે. તે શિવના મસ્તક પર જટાઓમાં રહે છે, તેથી તે સૌથી વધારે શુભ છે. તે બધી કલ્યાણકારી વસ્તુઓ આપે છે. ગંગા નદીની પ્રશંસાના આવા શબ્દો સાંભળીને રામચંદ્રે પૂછ્યું, મારા પૂર્વજો શક્તિના અને વિશુદ્ધિના આવા અદભુત ગુણોવાળી નદીને પૃથ્વી ઉપર કેવી રીતે લાવી શકે? જો તમે અમને તે કથા કહી સંભળાવશો તો અમને ખૂબ આનંદ પડશે. તે વિનમ્ર વિનંતીને સાંભળી વિશ્વામિત્ર બોલ્યા, રામ, સાંભળો. પ્રાચીન સમયમાં અયોધ્યામાં સગર રાજા રાજ્ય કરતા હતા, તે ધાર્મિક અને વીર રાજા હતા. તેમના હૃદયના અને મસ્તિષ્કના ગુણોથી આકર્ષિત થયેલા વિદર્ભના રાજાએ પોતાની વહાલી પુત્રી કેશિનીને તેમની સાથે પરણાવી. તે પણ ખૂબ ધાર્મિક હતી. તે સત્યના માર્ગમાંથી કદી ચ્યુત થતી નહીં. પણ ઘણા વર્ષો વીતી જવા છતાં તેમને કોઈ સંતાન ન હતું. સગરે કેશિનીની સંમતિથી અરિષ્ટ નેમીની સુંદર પુત્રી સાથે એટલે કે સુમતી સાથે બીજું લગ્ન કર્યું. તેને પણ કોઈ સંતાન થયું નહીં. એટલે રાજાએ પોતાના જીવનનો શેષ ભાગ તપમાં ગાળવાનો નિર્ણય કર્યો. તેઓ ભૃગુમુનિના આશ્રમની નજીક થઈને વહેતી નદીના તટ ઉપર ગયા. પોતાની બંને પત્નીઓ સાથે તેમણે ત્યાં કઠોર તપ કરવા લાગ્યા. આમ ઘણો સમય વીતી ગયો. એક દિવસ સવારના પહોરમાં સત્યના બળવાન પાલક ભૃગુઋષિ સગરની સામે પ્રગટ થયા અને બોલ્યા, હે રાજા, આ તપ પડે દેહને કૃશ કરવાનું છોડી દો. તેમને આ જગતમાં અદ્વિતીય કીર્તિ પ્રાપ્ત થશે. થોડા સમયમાં પુત્રજન્મથી તમે આનંદિત બનશો. તે કરુણામય અને કૃપાલય શબ્દો સગરના કાન ઉપર પડ્યા કે તરત જ સગરે પોતાની આંખો ઉગાડી. તેમણે ભૃગુઋષિને પોતાની સામે ઉભેલા જોયા. તરત જ તેમને તે પગે પડ્યા. તેમણે પોતાની બંને પત્નીઓને પણ તેમ કરવાની નિશાની કરી. એવી પ્રાર્થના કરી કે ઋષિ તેમને સીધા આશીર્વાદ આપે. મોટી રાણી કેશિની પોતાના મસ્તકને નમાવીને પ્રણામ કર્યા. પ્રસવશામાં સુક્તો ભરીને તે તેમને પગે પડી. ભૃગુએ તેમને પૂછ્યું, માતા, વંશના તંતુને ચાલુ રાખવા માટે તમારે એક જ પુત્ર જોઈએ છે કે અનેક ખૂબ વીરતાવાળા વિશાળ કીર્તિવાળા પુત્રો જોઈએ છે? તેમણે જવાબ આપ્યો કે એક જ પુત્રથી મને સંતોષ થશે. ભૃગુએ તેમની વિનંતીને માન્ય રાખી અને તેમને આશીર્વાદ આપ્યો. ત્યારે બીજી રાણી સુમતીને ભૃગુને દંડવત પ્રણામ કર્યા. ત્યારે તેમણે રાણીને પણ એ જ પ્રશ્ન પૂછ્યો. તેણે અનેક બળવાન હિંમતવાન વિખ્યાત પુત્રોની માગણી કરી. એટલે ઋષિએ તેમની ઈચ્છા અનુસાર આશીર્વાદ આપ્યા. ઋષિના આશીર્વાદોથી આનંદ પામેલ સગર પોતાની પત્નીઓ સાથે રાજધાનીમાં પાછા. તેમણે પોતાનું ચિત્ત પ્રાપ્ત કરેલા વરદાનો ઉપર એકાગ્ર કર્યું અને તે પોતાના સમયને સુખપૂર્વક પસાર કરવા લાગ્યા. થોડાક મહિનાઓમાં બંને રાણીઓને ગર્ભ રહ્યો. તેઓ સુખપ્રદ ઘટનાની રાહ જોવા લાગી. જ્યારે 9 માસ પૂર્ણ થઈ ગયા ત્યારે કેશિનીને એક પુત્રને અને સુમતીએ ઘણા પુત્રોને જન્મ. જેમ જેમ દિવસો વીતતા ચાલે તેમ તેમ પુત્રો કૂદવા લાગ્યા અને પોતાની ઉંમરના બાળકો સાથે ઉત્સાહપૂર્વક રમવા લાગ્યા. રમવા માટે સાથીદારોની શોધમાં તેઓ રાજમહેલની બહાર જવા લાગ્યા. કેશિનીનો પુત્ર અસમંજસ તે બાળકોને સરયુ નદીની રેતી ઉપર લઈ ગયો. તેને તે બાળકોને નદીમાં ફેંકી દેવાની ખૂબ મજા પડી. બાળકોને ડૂબી ગયેલા જોઈને તે આનંદપૂર્વક પેટ ભરીને હસતો. થોડા સમયમાં તેને રાજ્યના એક સૌથી વધારે દુષ્ટ ગુનેગાર તરીકે અપયશ પ્રાપ્ત થયું. જ્યારે તે પુત્રો 20-22 વર્ષના થયા ત્યારે સગરે તે દરેકને માટે યોગ્ય કન્યા શોધી કાઢી અને તે બધાના લગ્ન કર્યા. પણ અસમંજસે પોતાની દુષ્ટતા તો ચાલુ જ રાખી. તેની સુધારી ન શકાય તેવી દુષ્ટતાને પરિણામે અયોધ્યાવાસીઓને હૃદય ચીરી નાખે તેવું દુઃખ થતું. એક દિવસ તે બધા સગર પાસે આવ્યા અને મોટેથી વિલાપ કરીને તેમણે સગર આગળ તેમના સૌથી મોટા પુત્રના જુલમી કાર્યોની રજૂઆત કરી. એટલે સગરે આજ્ઞા કરી કે અસમંજસે નગરીનો ત્યાગ કરીને વનમાં ચાલે જાઓ. તે સમય દરમિયાન અસમંજસને એક પુત્ર હતો. પત્નીનો, પુત્રનો અને માતા પિતાનો ત્યાગ કરી તેને વનમાં ચાલ્યા જવું પડે. વર્ષો વીતતા ચાલે અસમંજસનો પુત્ર અંશુમાન મોટો થયો. તેણે પ્રેમાળ, સદગુણી, વીર યુવાન તરીકે આખા જગતમાં કીર્તિ પ્રાપ્ત કરી. એકવાર સગરે મહાન અશ્વમેઘ યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો. તેને માટે તેણે તૈયારીઓ કરવા માંડી. વિશ્વામિત્ર કથાના તે ભાગ સુધી પહોંચ્યા અને રામે એક પ્રશ્ન કર્યો, ગુરુજી, અશ્વમેઘ અયોધ્યામાં કરવામાં આવ્યો હતો કે તે માટે સગરે કોઈ પવિત્ર નદી તટ પસંદ કર્યો હતો? સ્મિતપૂર્વક વિશ્વામિત્ર બોલ્યા, રામ, મને ખ્યાલ આવી ગયો છે કે યજ્ઞો વિશે જાણવા માટે તમે ખૂબ જ ઉત્સુક હો છો અને ઋષિઓ પ્રત્યે તમે ખૂબ જ પૂજ્ય ભાવ ધરાવો છો. તમારી ઈચ્છા મુજબ હું વિગતવાર તેનું વર્ણન કરીશ. સાંભળો, હિમાલય પર્વતની સામે મુખ રાખીને ઉભેલી વિંધ્ય પર્વતની હારમાળા છે. તે બે પર્વતોની વચ્ચેનો પ્રદેશ યજ્ઞ પાત્રો માટે પવિત્ર છે. અશ્વમેઘ તે પ્રદેશમાં કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રો ભણવાના નિષ્ણાત બ્રાહ્મણો ત્યાં એકત્રિત થયા હતા. તે મંત્રોના પડઘા પર્વતોમાં મોટેથી પડતા હતા. તે અસાધારણ યજ્ઞ વિધિને હજારો માણસ આનંદપૂર્વક નિહાળી રહ્યા હતા. તે સમયે સુંદર રીતે શણગારેલા અશ્વને ત્યાં લાવવામાં આવ્યો અને તેની પૂજા કરવામાં આવી. પછી તેને સ્વચ્છંદતાપૂર્વક પરિભ્રમણ કરવા માટે છૂટો મૂકવામાં આવ્યો. તે અશ્વની મુક્ત ગતિનો વિરોધ કરનાર રાજાને હરાવવા માટે, જે સગરના સ્વામિત્વમાંથી મુક્ત થવા માટેની અશ્વ રોકનાર રાજાની મહત્વાકાંક્ષાઓ સૂચવે છે. અંશુમાન પોતાની શસ્ત્રસજ્જ સેના સાથે તે અશ્વની પાછળ પાછળ ચાલતો હતો. અશ્વ આખા દેશમાં ફરી વળ્યો, કોઈ રાજાએ તેને બાંધ્યો નહીં. પછી અશ્વને પાછો લાવવામાં આવ્યો. પ્રાચીન વૈદિક વિધિ અનુસાર યજ્ઞ કરવાનો સમય આવી પહોંચ્યો. તે જ સમયે લોકો અશ્વને યજ્ઞભૂમિમાં લઈ આવવા માટે ગયા, પણ અશ્વનો ક્યાંય પત્તો જ લાગ્યો નહીં. શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે શુભ મુહૂર્તે યજ્ઞનો અશ્વ ન જડે અને તે ફરી પ્રાપ્ત ન કરી શકાય તો તે યજ્ઞ કરનાર માટે અપશુકન ગણાય છે. એટલે સ્વાભાવિક રીતે સગર વિક્ષુબ્ધ બની ગયા. તેમણે પોતાની બીજી પત્નીના અનેક પુત્રોને શસ્ત્રાસ્ત્રની સાધન સામગ્રી સાથે અશ્વને શોધી કાઢી યજ્ઞની વેદી પાસે લઈ આવવા માટે મોકલી. તેમણે દેવોની તથા અસુરોની મદદ વડે બધે ઘોડાની શોધ કરી. રખેલે ઘોડાને લઈ જનાર લોકોએ તેને જમીન હેઠળ સંતાડી દીધો હોય તેવી આકાંક્ષાથી તેમણે પૃથ્વીને ખોદી તેમણે પાછા આવવું પડ્યું અને પોતાના કાર્યની નિષ્ફળતા જાહેર કરી. તેથી સગર ગુસ્સે થઈને બોલ્યા, તમે અશ્વ શોધી લાવવા માટે અસમર્થ નીવડ્યા તો પછી તમે આટલા બધા પુત્રો છો તેથી મને શું ફાયદો? કાળા અને અપકીર્તિ વાળાના મુખ લઈને તમે શા માટે મારી સામે ઉભા છો? ચાલ્યા જાઓ, ઘોડો પાછો લઈ આવ્યા સિવાય તમે ફરી મારી પાસે આવશો નહીં. આ ક્રોધપૂર્ણ શબ્દો સામે પુત્રોએ તીક્ષ્ણ પ્રતિકાર્ય કર્યો. કોઈ પણ સ્થાન તપસ્યા સિવાય પાછા ન આવવાનો નિશ્ચય કરીને તેઓ જગતમાં અશ્વની શોધ માટે નીકળી પડે. તે બધા પર્વતોને, ટેકરીઓને, નદીઓને, ગુફાઓને, શહેરોને, ગામડાઓને, ખૂણે ખૂણે દરેક જગ્યાએ શોધી વળે. આમ આગળ ચાલતા ચાલતા તેમણે ધ્યાનમાં વિલીન બનેલા એક તપસ્વીને દેખા. ત્યાં શાંતિપૂર્વક ઘાસ ચરતા ઘોડાએ તેને દેખો. ઘોડાને જોઈને તેમણે ખૂબ આનંદ થયો. મુનિને જોઈને તેઓ બે પડકાર કરતી લાગણીઓથી વિક્ષિપ્ત બની ગયા. દાબી ન શકાય તેવી લાગણીઓથી તેઓ ભાન ભૂલી ગયા. તેમની બુદ્ધિ બહેર મારી ગઈ. તેમના હૃદય પથ્થર જેવા કઠોર બની ગયા. તાપસના કાનમાં બૂમ પાડીને તેઓ બોલ્યા, હે દુષ્ટ પશુ, તમે અમારા અશ્વને ચોરી જઈને તેને તમારા વાડામાં સંતાડી દીધો છે. કપિલ મુનિએ ધીમે રહીને પોતાની આંખો ઉગાડી અને આસપાસ નજર ફેંકી. સગરના પુત્રો તેમની આસપાસ ઉભા રહીને તેમને ગાળો ભાંડવા લાગ્યા. કેટલાક તેમને મારવા માટે પણ તૈયાર થઈ. કપિલે જોયું કે હરામખોરો આગળ શબ્દો અને દલીલો નિરર્થક હતા. તેમણે તેમની સાથે ભિન્ન પ્રકારે કામ લેવાનો નિર્ણય કર્યો. તેમના ઉપર દ્રષ્ટિપાત કરીને તેમણે તેમને બાળીને ભસ્મ કરી દીધા. તેમણે રાજધાનીમાં પાછા આવવા ખૂબ વિલંબ થયો હતો. તેથી સગર ખૂબ દુઃખી અને વિક્ષિપ્ત બની ગયા હતા. પોતે અડધા કરેલા યજ્ઞને વચ્ચે કેવી રીતે બંધ કરી શકે? તે કેવી રીતે યજ્ઞને ચાલુ રાખીને પૂર્ણ કરી શકે? તેમની દશા જોઈને તેમનો પૌત્ર અંશુમાન દાદાને પગે પડ્યો અને તેણે વિનંતી કરી કે હું ઘોડાને અને મારા કાકાઓને શોધી આવીશ, તમે મને રજા આપો તો હું તેમના સમાચાર લઈ આવીશ. સગરે તેને આશીર્વાદ આપ્યા અને તેને તે કામ માટે મોકલી. અંશુમાન તેમની શોધમાં નીકળ્યો. રાત દિવસ વહી ગયા. છેવટે તેને સફળતા મળી. તેણે પોતાના કાકાઓની ભસ્મ જોઈ. મરી ગયેલા કાકાઓની મરણોત્તર ક્રિયા કરવાની તેને ઈચ્છા હતી, પણ કોઈ કૂવો, તળાવ કે સરોવર અથવા નદી તેને નજરે ન પડે. મરણોત્તર ક્રિયામાં તે આવશ્યક હતું. ખૂબ શોકાતુર બનીને તે થોડે દૂર આગળ ચાલે. એક પૂજ્ય મુનિ તેને માર્ગમાં મળ્યા. તે બોલ્યા, શોક કરશો નહીં, હે વાલા જીવાત્મા, તમારા કાકાઓને કપિલ મુનિએ જગતનું કલ્યાણ દ્રષ્ટિ સમક્ષ રાખીને બાળીને ભસ્મ કરી નાખે. દુન્યવી જળોમાં તેમના માટે મરણોત્તર અંજલિ આપીને સંતોષ ન માનશો. સ્વર્ગ ગંગાના પવિત્ર જળ અહીં લઈ આવો. ગંગાને નીચે લઈ આવો અને તેના પવિત્ર જળને આ ભસ્મ ઉપર વહેવા દો, એટલે તમારા પિતૃઓનો ઉદ્ધાર થશે. પણ પહેલા તો અશ્વને લઈ જાઓ અને યજ્ઞવિધિ યશસ્વી રીતે પૂર્ણ કરો. પછી તમે ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લાવવાના ઉપાયો અને રીતોનો વિચાર કરજો. અંશુમાન તે મુનિને પગે લાગ્યા. પછી ઘોડાને લઈને તે ઝડપભેર પોતાના દાદા પાસે ગયા, કારણ કે અશ્વની ગેરહાજરીમાં યજ્ઞનું કામ અટકી પડ્યું હતું. સગર ઊંઘ્યા સિવાય રાત દિવસ ચિંતાતુર બનીને રાહ જોતા હતા. જ્યારે ઘોડો ત્યાં આવી ગયો ત્યારે તેમને અને યજ્ઞ કરતા ઋત્વિજોને ખૂબ આનંદ થયો. પોતાના કાકાઓ મુનિના શાપને લઈને ઓચિંતા મરી ગયા છે તે હકીકત તે શુભ યજ્ઞોત્સવ ચાલી રહ્યો ત્યારે જાહેર કરવાનું અંશુમાનને યોગ્ય લાગ્યું નહીં, એટલે તેણે યજ્ઞની પૂર્ણાહુતિ થવા દીધી. પુરોહિતોને, અતિથિઓને દાન દક્ષિણા અપાઈ ગયા. પછી અંશુમાને પોતાના કાકાઓને જે બન્યું હતું તેનું વિગતવાર વર્ણન કર્યું. તેણે પોતાના દાદાને પ્રોત્સાહન આપ્યું કે અસાધારણ પવિત્રતાવાળી સ્વર્ગની ગંગાને તે ભસ્મવાળા સ્થાન ઉપર નીચે ઉતારો. તે સૂચન સાંભળીને સગરને આનંદ થયો. વડીલોની સલાહથી તેમણે કઠોર તપસ્યા અને વિધિઓ કરવાનું શરૂ કર્યું જેથી ગંગા પોતાની ઇચ્છિત વરદાન આપે. પણ સગરને સફળતા પ્રાપ્ત નથી. પોતાના પુત્રોના મરણના શોકથી અને પોતે તેમાં ભાવિને ઉજ્જવળ રીતે બનાવી શક્યા નહીં. તેથી તેમનું શરીર દિવસે દિવસે ક્ષીણ બનતું ચાલ્યું. છેવટે તે નિરાશ બનીને મૃત્યુ પામે. હે રામ, પછી લોકોનો અભિપ્રાય જાણીને મંત્રીઓએ અંશુમાનને ગાદીએ બેસાડી. તેમણે કોઈપણ ભૂલ કે પ્રમાદ કર્યા સિવાય રાજ્ય કરવા લાગ્યું, કારણ કે તે નીતિમત્તાના અને આધ્યાત્મિકતાના બળવાન હતા. પ્રજાજનો જાણે પોતાના બાળકો હોય તેમ તેમણે તેનું ભરણ પોષણ માન્યું. જ્યારે તે વૃદ્ધ બન્યા ત્યારે પોતાના પુત્ર દિલીપને ગાદી સોંપીને તે હિમાલયમાં તપ કરવા માટે ગયા. તે આત્મ સાક્ષાત્કારની ઈચ્છા રાખતા ન હતા. તે પોતાના કાકાઓનો ઉદ્ધાર કરવા માટે ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લાવવા માંગતા હતા, પણ તે નિષ્ફળ થયા અને મોતને ભેટ્યા. પોતાના પિતા અને દાદા ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે ઊંડી આકાંક્ષા સેવતા હતા તે વાત દિલીપ જાણતા હતા, એટલે તેમને પણ તે જ ઈચ્છા થઈ. તેમણે તે માટે અનેક ઉપાયો કર્યા. ઋષિમુનિઓના કહેવાથી તેમણે અનેક કઠિન યજ્ઞ કર્યા. પોતે કુટુંબનો આદર્શ સિદ્ધ કરી શકતા ન હતા તે બાબતના શોકની વ્યથા તેમને પીડી રહી હતી. તે સતત માંદગીમાં પટકાયા. પોતાની માનસિક અને શારીરિક શક્તિને ક્ષીણ બનતી જોઈને તેમણે પોતાના પુત્ર ભગીરથને ગાદી આપી. તેમણે ગંગાને પૃથ્વી ઉપર લાવવાનું કામ ભગીરથને સોંપ્યું. થોડા વખત પછી દિલીપ આ પૃથ્વી છોડીને ચાલ્યા ગયા. આધ્યાત્મિક તેજથી પ્રકાશમાન ભગીરથે પોતાના પિતાએ સોંપેલા કાર્યને સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી. તે ખૂબ સંતોષપૂર્વક રાજ્યનું શાસન કરતા હતા, પણ પોતાને વારસ તરીકે કોઈ સંતાન ન હતું, તેથી તે શોકમગ્ન રહેતા. તેથી તે ગંગાને પૃથ્વી ઉપર ઉતારવાની ઈચ્છાથી મંત્રીઓને રાજ્યકારભાર સોંપીને પ્રસિદ્ધ ગોકર્ણ ક્ષેત્રની શાંતિમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે કઠોર તપ કરવા માંડ્યું. તે સૂર્યના તાપને સહન કરતા અને મહિનામાં એક જ વાર ભોજન કરતા. છેવટે તેમના તપથી પ્રસન્ન થઈને ભગવાન તેમની આગળ પ્રત્યક્ષ થયા અને બોલ્યા કે હે પુત્ર ભગીરથ, ઇચ્છિત વરદાન માંગ, હું તને તે આપીશ. ભગીરથને હજારો સૂર્ય સમાન પ્રકાશવાળા એક ભગવાનના દર્શન થયા. ભક્તિપૂર્વક, આભાર વૃત્તિપૂર્વક તેમણે તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેમણે પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા પ્રપિતામહો નરકમાં ન પડે અને સ્વર્ગમાં જાય તેટલા માટે સ્વર્ગની ગંગાને પૃથ્વી ઉપર વહેવડાવો અને મને સંતાનો આપવાની કૃપા કરો, જેથી મારી સાથે ઇક્ષ્વાકુ રાજાઓનો વંશ સમાપ્ત ન થઈ જાય, અમારો વંશ ચાલુ રહે અને સમૃદ્ધ બને. ભગવાનના ચરણ જોરપૂર્વક પકડીને તેમણે પોતાની પ્રાર્થના રજૂ કરી. ભગવાને જવાબ આપ્યો, હે પુત્ર, તારી પહેલી માગણીને પૂર્ણ કરવી એ બહુ કઠિન કાર્ય છે, છતાં પણ હું તને તે આપીશ. રાજવંશ ચાલુ રહે તે માટે વરદાનમાં તને એક ઉદાત્ત પુત્ર પ્રાપ્ત થશે. તારો વંશ ચાલુ રહેશે અને સમૃદ્ધ બનશે. ઉભો થ. તે સાંભળીને ભગીરથ ઉભા થયા અને ભગવાન બોલ્યા, હે ભગીરથ, ગંગામાં પુષ્કળ જળ છે, તે વેગવાળી છે. જ્યારે તે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પડશે ત્યારે પૃથ્વી તેના આઘાતને સહન નહીં કરી શકે, એટલે પૃથ્વીના રાજા તરીકે તારે આ સમસ્યા ઉપર ઊંડો વિચાર કરવો જોઈએ અને તે સંકટને દૂર કરવાનો ઉપાય વિચારી કાઢવો જોઈએ. જ્યારે ગંગા પૃથ્વી ઉપર ઉતરશે ત્યારે તેની અસર ખતરનાક હશે, એટલે પ્રથમ ગંગાને શિવના મસ્તક ઉપર ઉતારવું પડશે અને ત્યાંથી તે જળોને ઓછા બનેલા આવેગપૂર્વક પૃથ્વી ઉપર વહેવડાવવા જોઈએ. પૃથ્વીવાસી લોકોના હિતને ધ્યાનમાં રાખતા આ શ્રેષ્ઠ માર્ગ છે, આના ઉપર ખૂબ વિચાર કરજો. એટલું બોલીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ત્યારથી ભગીરથે શિવને પ્રસન્ન કરવા માટે તપ કરવા માંડી. છેવટે તે શિવની કૃપાને પ્રાપ્ત કરવામાં સફળ થયા. સ્વર્ગમાંથી પડતી ગંગાને શિવે પોતાના મસ્તક ઉપર ઝીલવાની વાત કબૂલી. તે પ્રમાણે ગંગા શિવના મસ્તક ઉપર ઉતરી અને ત્યાંથી સાત પ્રવાહોમાં વહી હલાદિની, નલિની અને પાવની પૂર્વ દિશામાં વહી, સુભુક્ષી, સીતા અને સિંધુ પશ્ચિમ દિશામાં વહી અને સાતમો પ્રવાહ ભગીરથી એ પાછળ પાછળ તે સ્થાનમાં વહ્યો જ્યાં નરકમાંથી ઉદ્ધાર થવાની રાહ જોતા તેના પ્રપિતામહો ભસ્મનો ઢગ પડેલો હતો. તે ગંગા પ્રવાહ ભગીરથની પાછળ પાછળ વહેવા લાગ્યો. માર્ગમાં બધા લોકોને તેનો લાભ ઉઠાવે અને પોતાની જાતને પાવન કરી. સ્વર્ગની ગંગાના વિશુદ્ધ કરતા પ્રવાહ વડે તેઓ પાપ મુક્ત બને. ત્રિવિધ પાવન ગંગાના જળ વડે તટ ઉપર તેમની મરણોત્તર ક્રિયા કરવાને પરિણામે ભગીરથના પ્રપિતામહોનો ઉદ્ધાર થઈ ગયો. ભગીરથ ગંગાને પૃથ્વી ઉપર લઈ આવ્યા એટલે તે નદીનું નામ ભાગીરથી પડ્યું. પ્રપિતામહોની મરણોત્તર ક્રિયા પૂરી થઈ ગયા પછી ભગીરથ અયોધ્યામાં પાછા આવ્યા. પોતાના પિતાની અને પિતામહની તીવ્ર ઈચ્છા પોતે દિવ્ય કૃપા વડે પૂર્ણ કરી હતી તેથી તેમને તેનો આનંદ હતો. તેમણે ઘણા વર્ષો સુધી પોતાના સામ્રાજ્ય ઉપર રાજ્ય કર્યું. સંતુષ્ટ બનેલી પ્રજા તેમને સાહજિક રીતે જ ખૂબ માન આપતી હતી. છેવટે તેમણે પણ શરીર છોડી દીધું. જ્યારે વિશ્વામિત્રે આમ રામના પૂર્વજોની કથા કહી સંભળાવી ત્યારે રામ અને લક્ષ્મણ ખૂબ ધ્યાનપૂર્વક તે સાંભળતા હતા. તે ઘટનાઓને સાંભળીને તેઓ આનંદ મુગ્ધ બની ગયા. પણ મુનિ બોલ્યા કે રાત પડી ગઈ છે, હવે તમે જાઓ, ઊંઘી જાઓ. એટલે તે બંને ગુરુને પગે પડ્યા અને નદીની ગાઢ રેતી ઉપર સૂઈ ગયા. રામ અને લક્ષ્મણ સૂઈ શક્યા નહીં. તેમને આરામની જરૂર ન હતી, પણ ગુરુની આજ્ઞા માનવા માટે તેઓ રેતી ઉપર માત્ર આડા પડ્યા. પોતાના મન સમક્ષ તેમણે સ્વર્ગમાંથી ગંગાના પૃથ્વી ઉપર અવતરણનું ચિત્ર ખડું કર્યું. છેવટે સવાર પડી એટલે તેમણે નદીમાં સ્નાન અને પ્રાતઃ સંધ્યા કરી. પછી તેમણે મુસાફરીની તૈયારી કરી. એક 20 વર્ષના છોકરાએ શિષ્યે આવીને કહ્યું કે નૌકા તૈયાર છે, એટલે બધા તે દિશામાં ગયા. તેમણે પાવન નદી પાર કરી તેઓ નદીના ઉત્તર તટ ઉપર આવી પહોંચ્યા. પછી તેમણે આગળ મુસાફરી શરૂ કરી. માર્ગમાંના જંગલના દ્રશ્યોના સૌંદર્યની તેઓ પ્રશંસા કરતા હતા. થોડેક દૂર ગયા પછી તેઓ એક સુંદર મકાનોવાળી નગરી પાસે આવી પહોંચ્યા. વિશ્વામિત્ર તરફ ફરીને રામે પૂછ્યું કે ગુરુજી, અમે આ સુંદર જંગલમાં એક સુંદર નગરી જોઈ રહ્યા છીએ, તે કોના રાજ્યમાં આવેલી છે? મુનિએ જવાબ આપ્યો કે હે રામ, તે નજીક દેખાય છે, પણ તેને પહોંચતા હજી આપણને થોડો વધુ સમય લાગશે. કદાચ આપણે સાંજે ત્યાં પહોંચી શકીશું. જ્યારે આપણે તે નગરીને પહોંચીશું ત્યારે હું તમને તેનો ઉદ્ભવ અને ઇતિહાસ કહીશ. તે દરમિયાન ચાલો આપણે આગળ વધીએ. રામે મુનિના શબ્દો સાંભળતા આંખ ચમકાવી અને ઓઠ ઉપર સ્મિત કર્યું. તે મુનિના હુકમનો અર્થ સમજી ગયા અને કશું જ બોલ્યા સિવાય આગળ ચાલ્યા. જ્યારે તેઓ ખીણમાં ઉતર્યા ત્યારે તે નગરીનો માનવ વસવાટનું કોઈ ચિહ્ન દેખાયું જ નહીં. ઊંચાઈ ઉપર ચડતા તે નગરી પાસે દેખાવા લાગી. તે રીતે આગળ વધતા વધતા તેમને માલુમ પડ્યું કે સાંજ પડવા આવી છે, પણ હજી તેઓ નગરીને પહોંચી શક્યા ન હતા. વિશ્વામિત્રના સૂચવ્યા મુજબ નગરી હજી પણ દૂર હતી. સાંજ પડી એટલે તેઓ રોકાયા. સ્નાન કરીને તેમણે શાસ્ત્રવિધિ અનુસાર સાયમ સંધ્યા કરી. આરામ કરતા કરતા રામે ફરી પોતાનો પ્રશ્ન ઉઠાવ્યો કે ગુરુજી, કૃપા કરીને તમે અમને તે નગરી વિશે કહેશો? વિશ્વામિત્ર બોલ્યા, રામ, હું હમણાં તે જ વિચાર કરી રહ્યો છું. હું જાણું છું કે તમે દરેક જણના મનમાં ચાલતા વિચારોને જાણી લો છો, પણ માયાનું આવરણ તે હકીકત ઉપર પડદો નાખે છે અને મને ગેરમાર્ગે દોરી જાય છે. બધા લોકો મનના સ્વામી બની શકતા નથી. જ્યારે મારા જેવા માણસો પણ મન ઉપર કાબુ રાખી શકતા નથી તો પછી સામાન્ય લોકોની તો વાત જ શી કરવી. જે ક્ષણે મારા મનમાં તે વિચાર ઉદ્ભવ્યો કે તમે નગરી વિશે પૂછવાનું ભૂલી ગયા છો, તે જ ક્ષણે તમે મને તે વિશે પ્રશ્ન કર્યો. તમે સર્વજ્ઞ પરમાત્મા છો, તે માટે હવે બીજા કોઈ પ્રમાણની મને જરૂર નથી. હે રામ, પ્રાચીન કાળમાં કશ્યપને 2 પત્નીઓ હતી, અદિતિ અને દીતિ. દીતિના પુત્રો શારીરિક બળના ભંડાર હતા અને અદિતિના પુત્રો નીતિમયતાની ભવ્યતા હતા. દિવસો પસાર થયા, તેઓ વધુને વધુ બળવાન બન્યા. બાળકો ઝડપભેર સુંદર અને મોટા થતા હતા. તે જોઈને માતા પિતાને ખૂબ આનંદ થતો હતો. એક દિવસ દીતિના અને અદિતિના બંનેના પુત્રો એકઠા મળ્યા અને વૃદ્ધાવસ્થા ન આવે તે માટેના ઉપાયો ઉપર ચર્ચા કરવા લાગ્યા. છેવટે તેઓ એવા નિગમન ઉપર આવ્યા કે ક્ષીરસાગરનું મંથન કરીને પ્રાપ્ત કરેલું અમૃત રોગ, નબળાઈ અને મૃત્યુ જેવી શારીરિક વિપત્તિઓને અટકાવશે. તરત જ તેઓ તે કામ કરવા તત્પર બન્યા. મંદાર પર્વતને તેમણે સમુદ્રનું મંથન કરવાનો રવૈયો બનાવ્યો. વાસુકી નાગને નેતર તરીકે પસંદ કરવામાં આવ્યો અને તે નેત્રાને તેમણે રવૈયા સાથે બાંધ્યું જેથી નેત્રું ઝડપભેર ગોળ ગોળ ફરી શકે. સમુદ્રનું મંથન લાંબા સમય સુધી ચાલ્યું એટલે વાસુકી નાગે વિષનું વમન કરવાનું શરૂ કર્યું. પર્વતની શિલાઓ સાથે અથડાવાથી તેને જે પીડા થતી હતી તેને લઈને વાસુકી નાગ બહુ ગુસ્સે થઈ ગયો. વિષની જ્વાળાઓ મહાન અગ્નિની પેઠે કેર વર્તાવતી હતી. તે જોઈને દીતિના અને અદિતિના પુત્રો ખૂબ જ ભયભીત બની ગયા. તેમને એમ લાગ્યું કે તે વિષના અગ્નિથી તેઓ બળીને ભસ્મ થઈ જશે. પોતાને બચાવવા માટે તેમણે ભગવાનને પ્રાર્થના કરી. જ્યારે વિષ્ણુ ભગવાન તેમની આગળ પ્રગટ થયા ત્યારે દીતિના પુત્રોએ તેમને કરુણતાપૂર્વક પ્રાર્થના કરી કે હે ભગવાન, અમને બચાવો, આ ભયંકર સંકટનો અંત લાવો. ભગવાન વિષ્ણુ શિવ બની ગયા અને બોલ્યા કે વાલાપુત્રો, દેવોમાં હું જ્યેષ્ઠ છું એટલે આ મંથનની પ્રક્રિયાનું પ્રથમ ફળ મને જ મળવું જોઈએ, તે મારો અધિકાર છે. એમ બોલીને શિવ જરા પણ વિલંબ કર્યા વગર તેમને પીડા કરતા હળાહળ વિષ્ણુ પાન કરી ગયા. ત્યાર પછી દીતિના અને અદિતિના પુત્રોએ સમુદ્ર મંથન ચાલુ કર્યું. હવે તેમના ઉપર બીજું સંકટ આવી પડ્યું. મંદર પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો એટલે તેમણે ફરી વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. ફરી પ્રગટ થઈને ભગવાને તેમને ખાતરી આપી કે હે વાલા પુત્રો, ડરશો નહીં. ભગવાને કુર્મનું એટલે કે કાજબાનું રૂપ ધારણ કર્યું. મંદ્રાચલ બની નીચે જઈને તે પર્વતને તેમણે પોતાની પીઠ ઉપર ધારણ કર્યું અને મંથનનું કાર્ય આગળ ચાલ્યું. ત્યાં સુધી તેને પોતાની કઠોર પીઠ ઉપર સલામત ઉચકી રાખી. કશ્યપના પુત્રો ખૂબ રાજી થઈ ગયા. તેમણે ભગવાનનો આભાર માન્યો. તેમણે ભગવાનની ખૂબ સ્તુતિ કરી. ક્ષીરસાગરમાંથી એક દેવ પ્રગટ થયા. તેમના હાથમાં દંડ અને કમંડલુ હતા. તેમનું નામ ધન્વંતરી હતું. દીતિના અને અદિતિના પુત્રો તેમની સામે જોઈ રહ્યા. એટલામાં તો સમુદ્રમાંથી એક ઘટ્ટ મધુર રસ નીકળ્યો, જે એકત્રિત થઈને એક દડા સમાન બની ગયો. તરત જ તે દડો ભાગી ગયો અને તેમાંથી કુમારીઓનું એક વૃંદ પ્રગટ થયું. તેઓ રસમાંથી પ્રગટ થઈ એટલે તેમનું નામ અપ્સરા પાડવામાં આવ્યું. તેમણે દીતિના અને અદિતિના પુત્રોને પોતાની સાથે લગ્ન કરવા માટે ઘણી રીતે સમજાવ્યા, પણ તેમની બધી વિનંતીઓ અને આજીજીઓ નિષ્ફળ ગઈ. એટલે તેમણે અપરિણીત, મુક્ત, સ્વતંત્ર જીવન ગાળવા માંડ્યું. પછી સમુદ્રના તરંગોમાંથી જળના દેવ વરુણની પુત્રી વારુણી એટલે કે સુરા પ્રગટ થઈ. તેના હાથમાં મદકારક પ્રવાહી દ્રવ્યો ભરેલો એક પ્યાલો હતો. અદિતિના પુત્રોએ તેનું પાન કર્યું. જેમણે તે સુરાનો સ્વીકાર ન કર્યો તેઓ અસુરો કહેવાય. તે સુરાના સ્વીકાર કરનારા સુરો કહેવાય. છેવટે ક્ષીરસાગરમાંથી અમૃત પ્રગટ્યું. તે અમૃતને કોણ પીશે? દીતિના અને અદિતિના પુત્રો વચ્ચે તે બાબતમાં મહાન સંઘર્ષ પેદા થયો. તે ભીષણ યુદ્ધમાં અદિતિના પુત્રો દીતિના પુત્રોનો વિનાશ કરવા લાગ્યા. યુદ્ધ સર્વસંહારક યુદ્ધ બની જવાની ધમકી આપી રહ્યું હતું. યુદ્ધના પ્રહારોથી અને પ્રતિ પ્રહારોથી પૃથ્વી કંપવા લાગી. ભયના અને ચિંતાના વાદળો જગત ઉપર ઘેરાવા લાગ્યા. ઓચિંતા વિષ્ણુ ભગવાન તે યુદ્ધ કરી રહેલા બંને પક્ષો સમક્ષ એક ખૂબ મનોહર સુંદરીના રૂપમાં પ્રગટ થયા. તેમણે બધાને ચિત્ત આકર્ષી લીધા અને યુદ્ધ કાર્યમાંથી તેમના ચિત્તને ખસેડી દીધા. દરેક જણ તેનાથી મોહ પામ્યો. તેની હાજરીમાં અમૃત અદ્રશ્ય થઈ ગયું. દીતિના બધા પુત્રો મરી ગયા હતા. તેથી માતાને ખૂબ દુઃખ થયું. કોઈના આશ્વાસનને તે સ્વીકારતી ન હતી. કશ્યપ તેને સ્વસ્થ કરી શક્યા નહીં. બધી વસ્તુઓ ક્ષણભંગુર છે એવી કશ્યપની દલીલની તેમના ઉપર કાંઈ જ અસર થઈ નહીં. તે ખૂબ કરુણ રીતે વિલાપ કરવા લાગ્યા, જાણે કે પૃથ્વીનો પ્રલયકાળ પાસે ન આવ્યો હોય. છેવટે દીતિએ પોતાની જાતને સમજાવી તે કશ્યપ પાસે આવ્યા. પોતાના મનમાં ઊંડી વેદનાને દબાવી દઈને તે બોલ્યા, હે નાથ, શું આ ન્યાય છે? અમને બંનેને તમારા વડે પુત્રો જન્મ્યા હતા. હવે હું પુત્ર વગરની બની ગઈ છું. શું આ યોગ્ય છે? શું મારે સનાતન કાળ માટે આમ શોક કર્યા કરવાનો? મારો એક પણ પુત્ર જીવતો રહ્યો નથી. સ્વલ્પ આયુષ્યવાળા ઘણા પુત્રો હોય તેના કરતા એક દીર્ઘાયુષી પુત્ર હોય તે વધારે સારું છે નહીં? વારો. જ્યારે તે મોટેથી આમ કશ્યપ આગળ વિલાપ કરી રહ્યા હતા ત્યારે કશ્યપે તેમને આશ્વાસન આપ્યું અને દીર્ઘાયુષી પુત્ર માટે દેવોને પ્રસન્ન કરવા સારું તપ કરવાનું કહ્યું. તેમણે કહ્યું કે શોક કરવો ત્યજી દે, શોકથી કદી તારી ઈચ્છા પૂર્ણ નહીં થાય. તેમના શબ્દોથી પ્રોત્સાહિત બનીને તેમના આશીર્વાદ લઈને દીતિએ દેવોને પ્રસન્ન કરવા માટે તપ કરવા માંડી. તેમની એક જ ઈચ્છા હતી કે મને એવો પુત્ર જન્મે કે જે દેવોનો રાજા ઇન્દ્રનો પણ પરાજય કરી શકે. કશ્યપે તેને કહ્યું કે તપ કરવું એ સહેલું નથી, તેમાં ઠેર સુધી માણસે વિયુદ્ધ રહેવું પડે છે, વ્રતોનું અને ઉપવાસોનું પાલન કરવું પડે છે, તેમાં જરા પણ ભંગ થવો જોઈએ નહીં, ત્યારે જ દેવો પ્રસન્ન થઈને વરદાન આપશે. દીતિ કુશપલવ નામના પ્રદેશમાં ગઈ. તેણે કઠોર તપસ્યા શરૂ કરી. તેનો નિશ્ચય જાણી લીધે ઇન્દ્રે તેની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. ઇન્દ્ર તેમનો પરિચારક બનીને તેમની પાસે રહ્યો. દીતિની પ્રાર્થના ફળી. દિવ્ય કૃપાથી તે સગર્ભા બન્યા. દિવસો પસાર થતા ગયા, મહિનાઓ વીતતા ચાલ્યા. ઇન્દ્ર તેમનો પરિચારક બનીને તેમની પાસે જ રહ્યો હતો. એક દિવસ બપોરની ગરમીમાં દીતિને ઊંઘ આવી ગઈ. તેમણે પોતાના કેસ છૂટા રાખ્યા હતા અને તે પગ રાખવાની જગ્યાએ માથું મૂકીને સૂઈ ગયા હતા. તેમણે જે કઠોર વિશુદ્ધિના નિયમો પાળવાના હતા તેનાથી આ વિરુદ્ધ હતું. એટલે ઇન્દ્રને તક મળી ગઈ. તેણે જોયું કે દીતિની મુદ્રા શાસ્ત્રના નિયમોથી વિરુદ્ધની હતી. એટલે ગર્ભના ટુકડા કરી દઈને ઇન્દ્રે તેમને શિક્ષા કરી. ગર્ભના ટુકડા રડવા લાગ્યા કારણ કે તેમના અંગો છેદાઈ ગયા હતા. પરિચારક ઇન્દ્રે તેમને મૃદુતાપૂર્વક કહ્યું કે મા રુદ્ર, રડશો નહીં, તેથી તે મારું તો કહેવાય. દીતિને ખૂબ લોહી પડ્યું. તે પોતાના દુર્ભાગ્ય માટે ખૂબ કરુણ વિલાપ કરવા લાગ્યા. ઇન્દ્ર પોતાના હાથ જોડીને તેમને કહેવા લાગ્યો, માતા, મને ક્ષમા કરો. તમે ધર્મશાસ્ત્રોની આજ્ઞાઓથી વિરુદ્ધ વર્ત્યા અને વ્રતના નિયમોનો ભંગ કર્યો. તમારા કેસ છૂટા હતા. તમારું માથું પગ રાખવાની જગ્યાએ પથારીમાં હતું. જ્યારે તમે આ રીતે ઊંઘી ગયા ત્યારે તમારું તપ દૂષિત બની ગયું. જ્યારે તમારા શત્રુને તમારા સદભાગ્યને મીટાવી દેવાની આવી તક મળે ત્યારે શું તે શાંત બેસી રહે ખરો? હું આ રૂપમાં ઇન્દ્ર છું, તમે ઇન્દ્રને મારે તેવા પુત્ર માટે પ્રાર્થના કરી હતી નહીં? વર, તમારો ગર્ભ મારો વિનાશ કરવાનો હતો, એટલે મારા શત્રુને નિષ્ફળ બનાવી દેવાની મેં તે તક ઝડપી લીધી. મેં તિરસ્કાર, યોગ્ય યુક્તિ, પ્રયુક્તિઓ વડે તેનો વિનાશ કર્યો નથી. તમે જાણો છો કે તમારી યોજનાની સફળતા માટે વ્રતનું કડક પાલન આવશ્યક છે. તમારે નીતિ નિયમોનો ભંગ કરવો જોઈતો ન હતો. ગર્ભના 7 ટુકડા કરી દેવામાં આવ્યા છે. હું મા રુદ એટલે કે રડીશને એવા શબ્દો બોલ્યો છું, એટલે તેઓ 7 મરુતદેવો વાયુના દેવો તરીકે જન્મશે એવું હું વરદાન આપું છું. તેમ કહી ઇન્દ્ર સ્વર્ગમાં પાછા ચાલ્યો ગયો. હે રામ, આ તે સ્થાન છે જ્યાં ઇન્દ્રે અને દિતીએ તે સંવાદ અને સમાધાન કર્યા હતા. અહીં ઇક્ષ્વાકુને અલંબાદેવી દ્વારા વિશાલ નામનો પુત્ર પ્રાપ્ત થયો હતો, તેથી આ રાજ્યને વિશાલ કહેવામાં આવે છે. વિશાલને હેમચંદ્ર નામનો બળવાન પુત્ર પ્રાપ્ત થયો. તેનો પુત્ર સમુદ્ર હતો. સમુદ્રનો પુત્ર ધુમરસ્ય હતો અને તેનો પુત્ર સૃંજય હતો અને તેનો પુત્ર સહદેવ હતો. સહદેવ બહુ સમૃદ્ધિવાળો હતો. તે ધર્મનો તથા નીતિમયતાનો બળવાન આધારસ્તંભ હતો. તેણે લાંબા સમય સુધી એક વીર રાજા તરીકે રાજ્ય કર્યું. તેના પુત્ર સોમદત્તને કકુત્સ્ય નામનો પુત્ર હતો. તે વીર રાજાનો પુત્ર સુમતી હતો. તે પણ એક પ્રામાણિક સદગુણી વીર રાજા હતો. વિશુદ્ધિમાં અને પવિત્રમાં તે દેવો સમાન હતો. હે રામ, આજે આપણે આ વિશાળા નગરીમાં પ્રવેશ કરીશું અને ત્યાં ઊંઘીશું. આવતીકાલે આપણે જનક રાજાની નગરીમાં પહોંચી જઈશું. તે શબ્દો સાંભળીને બધા હર્ષ પામે. દૂતો દ્વારા વિશ્વામિત્રના આગમનના સમાચાર સુમતીને પહોંચાડવામાં આવ્યા. તે રાજા પોતાના દરબારીઓને, મંત્રીઓને, વિદ્વાનોને અને પુરોહિતોને લઈને વિશ્વામિત્રને પોતાની નગરીમાં પ્રવેશ કરીને પોતાના રાજમહેલને પવિત્ર કરવા માટે વિનંતી કરવા દોડી ગયા. આ નમ્રતા અને પૂજ્યભાવ જોઈને વિશ્વામિત્ર રાજી થઈ ગયા. તેમણે રાજાને તેમના સ્વાસ્થ્ય અને સુખ સંબંધી તથા રાજ્યના સુખ સંબંધી પૂછપરછ કરી. થોડાક સમય માટે તેમણે બંનેને રાજ્યની બાબતો ઉપર તથા રાજવંશ બાબત ઉપર વાર્તાલાપ કરી. એટલામાં સુમતીની નજર રામ અને લક્ષ્મણ ઉપર પડી. તેમની સુંદરતાની અને ગૌરવની મુગ્ધ બની જઈને સુમતીએ વિશ્વામિત્રને પૂછ્યું કે આ સિંહ બાળો કોણ છે? વિશ્વામિત્ર જવાબ આપે, હે સુમતી, તેમની કથા બહુ લાંબી છે, અત્યારે મને તે સંભળાવવાનો સમય નથી. તમારા મહેલમાં પહોંચ્યા પછી હું તમને તેની બધી જ કથા કહી સંભળાવીશ. પછી વિશ્વામિત્રે પોતાની સાથે આવેલા મુનિઓને, તાપસોને તથા રામ લક્ષ્મણને વિશાલા નગરીમાં આગળ વધવાની આજ્ઞા આપી. પોતે પણ ઉઠીને ચાલવા માંડ્યું. ચાલતા ચાલતા સુમતી તેમને પોતાના રાજ્ય સંબંધી વાતો કરી રહ્યો હતો. નગરીને દરવાજે તેઓ પહોંચ્યા ત્યારે સંગીતના અને વાદ્યોના ધ્વનિ હવામાં વ્યાપી ગયા. બ્રાહ્મણો શાસ્ત્રોમાંથી સ્વાગતના અને શુભેચ્છાઓના મંત્રો ભણી રહ્યા હતા. રાજાએ ગોઠવેલા સ્વાગતના ભોજન સમારંભમાં ભાગ લીધા પછી વિશ્વામિત્રે ત્યાં એકત્રિત થયેલા રાજાના સગા સંબંધીઓ, પુરોહિતો અને પંડિતો સમક્ષ પોતાના સિદ્ધાશ્રમનો, ત્યાં પોતે કરેલા યજ્ઞનો અને આક્રમણખોર રાક્ષસો યજ્ઞભૂમિમાં ઘૂસી ન જાય તે માટે રામ લક્ષ્મણે જે વીરતાપૂર્વક યજ્ઞની રક્ષા કરી હતી તેનું વર્ણન કર્યું. રાજકુમારોની કુશળતા તથા હિંમત વિશેની વાતો સાંભળનાર બધા જ આશ્ચર્યચકિત અને આનંદિત બની ગયા. તેઓ બે ભાઈઓ તરફ પ્રશંસાપૂર્વક જોવા લાગ્યા. તેમને એમ લાગતું કે આ તો ફરી નરનારાયણ પ્રગટ થયા હોય એવા પૂજ્યભાવપૂર્વક તે બધાએ તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. બહુ મોડું થઈ ગયું હતું એટલે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રને પગે પડ્યા અને તેમની રજા લઈને પોતાના આરામ માટે જે ખાસ ઘર અલગ રાખવામાં આવ્યું હતું તેમાં ગયા. પ્રભાત પડતા પહેલા તેઓ જાગ્યા. તેમણે સ્નાન કર્યું, પ્રાતઃ સંધ્યા કરી અને આગળ મુસાફરી કરવા માટે સમયસર ગુરુ પાસે આવી પહોંચ્યા. તેમણે સુમતી રાજાનો આભાર માન્યો અને પછી તે બધા મિથિલા તરફ ચાલ્યા. થોડેક દૂર સુધી સુમતી તેમની સાથે ગયા. પછી તેમણે મુનિની અને બીજા બધાની વિદાય લીધી. વિશ્વામિત્ર પોતાના શિષ્યો અને રાજકુમારો સાથે આગળ ચાલ્યા. બપોરે એક વિશાળ ઉદ્યાન નજીક તેઓ આવી પહોંચ્યા. એમ લાગતું હતું કે વર્ષો પહેલા તેમાં અનેક આશ્રમો હશે પણ હવે તે પડી ભાગ્યા છે. તેમાં એકવાર પ્રેમપૂર્વક અને કાળજીપૂર્વક રાખવામાં આવેલી વેદીઓ પણ દેખાતી હતી. પવિત્ર અગ્નિ જ્યાં એકવાર પ્રગટાવવામાં આવતો અને જેમાં આહુતિઓ આપીને તે પુષ્ટ કરવામાં આવતો એ સ્થાનો પણ ત્યાં દેખાતા હતા. રામે જોયું કે તે એક મુનિનો અને તાપસો વડે પવિત્ર બનેલું સ્થાન હતું. તેમણે પોતાના અનુમાન પ્રત્યે વિશ્વામિત્રનું ધ્યાન ખેંચ્યું. વિશ્વામિત્રે સ્મિતપૂર્વક કહ્યું કે રામ, તમારું અવલોકન સાવ સાચું છે, મને તેથી ખૂબ હર્ષ થયો છે. આ સ્થાનમાં રહેનાર મહાન વ્યક્તિ તેને છોડીને શા માટે બીજે ચાલી ગઈ તે વાત હું તમને કહીશ.
ધ્યાનપૂર્વક સાંભળો. દેવો પણ આ આશ્રમની પ્રશંસા કરતા. આ ગૌતમ મહર્ષિનો આશ્રમ છે. ઘણા વર્ષો સુધી તે પોતાની પત્ની અહલ્યા સાથે અહીં રહ્યા હતા. તે હર્ષપૂર્વક ખૂબ કઠોર તપ કરતા હતા. તેમણે અહીં ઘણા પરિશ્રમ સાધ્ય યજ્ઞો પણ કર્યા. આ ઉદ્યાન આધ્યાત્મિક તેજથી તેજસ્વી હતું. તે ખૂબ શાંત અને આનંદપૂર્ણ હતું. અહીં લોકો માટે પ્રત્યેક દિવસ એક પવિત્ર દિવસ હતો. ઋષિની પત્ની અહલ્યા એક બહુ સદગુણી સ્ત્રી હતી. તે પરિપૂર્ણ સૌંદર્યના તારા સમાન હતી. અંગત સુંદરતામાં અને મનોહરતામાં કોઈ પણ સ્ત્રી તેની બરાબરી કરી શકે તેમ ન હતી. તેથી ગૌતમ હંમેશા તેના ઉપર નજર રાખતા અને સાવધાનતાપૂર્વક તેની દરકાર કરતા. એક દિવસ જ્યારે ગૌતમ આશ્રમમાં ન હતા ત્યારે દેવોનો રાજા ઇન્દ્ર ગૌતમનું રૂપ ધારણ કરીને આશ્રમમાં આવ્યો. સદગુણી પત્નીએ તેને પોતાના પતિ જ માની લીધા. પૂજ્ય ભાવપૂર્વક તેમની સેવા કરી. પણ એટલામાં સાચા ગૌતમે અંદર પ્રવેશ કર્યો. તેમણે તેની બે વફાઈ જોઈ ખોટું રૂપ ધારણ કરેલા ઇન્દ્રને તેમણે ઓળખી લીધો. તે ખૂબ ક્રોધાવિષ્ટ બની ગયા. તેમણે બૂમ પાડી કે હે દુષ્ટ મનવાળા નરાધમ, પણ એટલામાં તો ઇન્દ્ર ઓચિંતો અદ્રશ્ય થઈ ગયો. અહલ્યા પ્રત્યે વળીને ગૌતમ ગરજ્યા, તે દુષ્ટતા કરીને આ આશ્રમનો વિનાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે નહીં વારું. હું એક ક્ષણ પણ અહીં રહી શકીશ નહીં. હું તારા મુખના દર્શનને સહન કરી શકતો નથી. જા, કોઈ ઝાડીની પાછળ પડી રહે, હવામાં ભૂંડી બનીને રહે, ભોજન અને પાણી વગર પણ રહે, હું આ ચાલ્યો. કપટ વડે દૂષિત થયેલા તે સ્થાનનો ગૌતમે તિરસ્કાર કર્યો. અહલ્યા ખૂબ રડી પડી. તે બોલી, હું નિર્દોષ છું, મેં પાપ નથી કર્યું. તમારો સ્વાંગ સજીને તેણે મને છેતરી હતી. મેં તમારી પ્રત્યેના પૂજ્યભાવથી તે કાર્ય કર્યું હતું. હું તો મારા પતિ પ્રત્યેની વફાદારીની ભાવનાથી એ તરફ ખેંચાઈ ગઈ હતી. તેણે ગૌતમના પગ પકડ્યા અને તેમની ક્ષમા માંગી. તેમની આજીજીઓથી ગૌતમનું હૃદય જરાક પીગળ્યું. સત્ય તેમની આગળ સ્પષ્ટ બની ગયું. પણ એક વાર બોલાયેલા શબ્દો પાછા ખેંચી લઈ શકાતા નથી એટલે તે બોલ્યા, અહલ્યા, તું જાણે છે કે એક વાર બોલેલા શબ્દોની વિરુદ્ધ ન જવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. એટલે તારે ઝાડીમાં અને કાંટામાં શોકમગ્ન બનીને અને ભૂખે મરીને રહેવું જ પડશે. પણ દશરથના પુત્ર રામ અહીં આવશે. તને જોઈને તે તારા ઉપર કૃપા વરસાવશે. તે તને તેમનો ચરણ સ્પર્શ કરવા દેશે. તે ખૂબ કરુણાપૂર્વક તારી સાથે વાત કરશે. તેમના દર્શનથી, સ્પર્શનથી અને સંભાષણથી તું પવિત્ર બનીશ. પછી તું તારા મૂળ રૂપમાં અને સૌંદર્યમાં પ્રકાશી ઉઠીશ. હું ત્યારે ફરી તારી સાથે સંયુક્ત થઈશ. એમ કહીને ગૌતમ આ સ્થાન છોડીને ગયા. તે હિમાલય પ્રદેશમાં ચાલ્યા ગયા. તે ક્ષણથી અહલ્યા પોતાનું નામ ગુમાવી દીધું છે. અહલ્યાએ પોતાનું રૂપ પણ ગુમાવી દીધું. તે હવા ઉપર જીવે છે અને કઠોર તપ કરે છે. પોતાના સ્વામી સાથે સંયુક્ત બનવા માટે તે ઉત્સુક છે. અને એકવાર મનોહર એવું આ ઉદ્યાન ઉપેક્ષિત બની ગયું છે. જ્યારે વિશ્વામિત્રે આ કથા કહી ત્યારે રામચંદ્રે બહુ આશ્ચર્ય વ્યક્ત કર્યું. શું તમે એમ કહો છો કે તે મારી પ્રતીક્ષા કરી રહી છે? બિચારી, જો તે ક્યાં છે તે મને જાણવા મળે તો કેટલું સારું. તે બિચારી ખૂબ તપ કરી રહી છે. તમે મને કહો કે તે ક્યાં છે. રામ આગળ ચાલે. વિશ્વામિત્ર અને લક્ષ્મણ તેમની પાછળ પાછળ ચાલે. તે કેટલીક ગાઢ ઝાડીઓમાંથી પસાર થયા અને એક કાંટાની ઝાડી પાછળ આવેલી ઝૂંપડીમાં પ્રવેશ્યા. તે ક્ષણ સુધી અહલ્યા તપસ્યામાં વિલીન હતી. દેવોની, રાક્ષસોની અને મનુષ્યોની દ્રષ્ટિથી તે ખૂબ દૂર રહેતી. તે પોતાનું નામ પણ ભૂલી ગઈ હતી. તેણે પોતાનું રૂપ પણ ગુમાવી દીધું હતું. તેને નિંદ્રાની અને આહારની કોઈ દરકાર ન હતી. તે માત્ર એક શિલા તરીકે, પથ્થર તરીકે જીવી રહી હતી. તે વાદળો વડે આચ્છાદિત ચંદ્રના મંડળ જેવી, ખૂબ ધૂમ્રના પડદાઓ વડે આચ્છાદિત યજ્ઞ અગ્નિ જેવી દેખાતી હતી. રામ પાસે આવ્યા. તેમનો પગ અહલ્યાને અડક્યો. અહલ્યાએ મસ્તક ઊંચું કર્યું. રામના દિવ્ય સુંદર રૂપને જોઈને તેણે તેમના પગ પકડ્યા અને આનંદપૂર્વક બોલી ઉઠી, ઓહ, મારો ઉદ્ધાર થઈ ગયો. હે ભગવાન, મને પાપમાંથી બચાવવા પધારો. છેવટે તમારું હૃદય પીગળ્યું ખરું? આભારની લાગણીથી તેણે રામની ખૂબ સ્તુતિ કરી. વાદળમાંથી બહાર નીકળેલા ચંદ્રની પેઠે તેજસ્વી અને તાજી બનીને તે ઉઠી. તે ક્ષણે યોગના રહસ્યોના સ્વામી ગૌતમ પણ તેમની પાસે દેખાય. કારણ કે તે જાણતા હતા કે હવે રામ અહીં આવી ગયા છે અને તેમણે પોતાની પત્નીનો ઉદ્ધાર કર્યો છે. કઠોર તપ વડે વિશુદ્ધ બનેલી અને રામના આશીર્વાદને પામેલી પોતાની પત્નીનો તેમણે સ્વીકાર કર્યો. બંને પતિ પત્ની રામના અને લક્ષ્મણના પગે પડે. બંને ભાઈઓ આનંદ વિભોર બની. ગૌતમે વિશ્વામિત્રનું પૂજ્યભાવપૂર્વક સન્માન કર્યું. પોતે જે આશ્ચર્ય નિહાળ્યું હતું તેથી શિષ્ય મંડળી અને આશ્ચર્યચકિત બની ગઈ હતી. આશ્ચર્ય વડે, સ્તબ્ધ બનેલી આંખો વડે તે બે ભાઈઓ સામે જોઈ રહી. વિશ્વામિત્રે ગૌતમની રજા લીધી અને રામ લક્ષ્મણની સાથે ઈશાન દિશામાં ચાલવા માંડ્યા. સાંજ પડતા પડતા તેઓ એક નગરી પાસે આવી પહોંચ્યા. દૂરથી
નગરી તરફ અંગુલી નિર્દેશ કરીને મુનિ બોલ્યા કે અનેક વિશાળ ભવ્ય મકાનોવાળી આ નગરી એ મિથિલા છે. તે સાંભળીને બંને ભાઈઓ તથા મુનિના શિષ્યો હર્ષપૂર્વક કૂદી ઉઠ્યા. તેઓ આનંદને પોતાની અંદર સમાવી શક્યા નહીં. તે સ્થાનથી તેમણે ઝડપભેર ચાલવા માંડ્યા. શારીરિક થાકને ભૂલી જઈને તેઓ ઝડપભેર નગરીના મુખ્ય દરવાજે પહોંચી. જ્યાં જ્યાં તેઓ વળતા ત્યાં ત્યાં વેદ મંત્રો ભણતા તાપસો અને બ્રાહ્મણો તેમની નજરે પડે. તેમણે જોયું તો એક અનેક ઘરોમાં યજ્ઞોના અગ્નિમાં વિધિપૂર્વક આહુતિઓ અપાઈ રહી હતી. આસપાસના ગામડામાંથી આવેલા લોકોના ગાડાની આસપાસ બેસીને તે લોકો દરેક વૃક્ષની છાયામાં આરામ કરી રહ્યા હતા. ત્યાં ભિન્ન ભિન્ન ઉંમરના સ્ત્રી પુરુષો હતા. તેમના બાળકો તેમની સાથે હતા. તે બધા વર્ણોના ભિન્ન ભિન્ન ધંધો કરતા જીવનના ચારે આશ્રમોમાં જીવન ગાળતા હતા. તે લોકો ખૂણે ખૂણે એકઠા મળ્યા હતા. તે એક આનંદમાં પ્રવાહમાં ગતિ હતી. નગરીમાં ઉત્સુક લોકો બધા માર્ગો ઉપર આમ તેમ વિચરતા હતા. મુનિ અને તેમના અનુયાયીઓ એક ઓછી ભીડવાળા તળાવને ઓવારે એટલે કે એના કાંઠે પહોંચ્યા. કારણ કે તેમને ક્યાં રહેવાનું છે તેનો નિર્ણય તેમણે હજી હવે કરવાનો. તેમના ઉતારા માટે તેઓ કશું જ જાણતા ન હતા. સાયમ સંધ્યાનો સમય નજીક આવી રહ્યો હતો એટલે તેમણે પોતાના સરસામાન કિનારા ઉપર મૂક્યો, સ્નાન કર્યું અને સાયમ સંધ્યા કરી. યજ્ઞનો સમય આવી રહ્યો હતો એટલે દરબારીઓ અને સૈનિકો રાજમહેલમાંથી નીકળીને દરેક કલાકે આવતા તાપસોની વચ્ચે ઘૂમી રહ્યા હતા. તેમના ગુરુઓના અને આશ્રમોના નામ શોધી કાઢવા પ્રયત્ન કરી રહ્યા હતા. તેમનો આધ્યાત્મિક દરજ્જો જાણી લેવા કોશિશ કરી રહ્યા હતા અને આ પ્રસંગ પર આવવાનું તેમને ખાસ નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું કે નહીં તે જાણવાનો પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. જનક રાજાનો એવો આગ્રહ હતો કે તેવા બધા જ સમાચાર તેમને વિલંબ વગર પહોંચાડ્યા. તે દરમિયાન વિશ્વામિત્રે સ્નાન સંધ્યા પૂર્ણ કર્યા હતા. તળાવને કિનારે તે અને તેમના શિષ્યો બે ભાઈઓ સાથે બેઠા હતા. રામ અને લક્ષ્મણ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પડેલા બે તારાઓ જેવા દેખાતા. મુનિ તેમની સામે મિથિલાના યશનું વર્ણન કરી રહ્યા હતા. તેટલામાં દરબારમાંથી આવેલા એક દૂતે વિનયપૂર્વક તેમને પૂછ્યું કે ગુરુજી, કૃપા કરીને આપ કોણ છો તે મને કહો. આપ ક્યાંથી પધાર્યા છો? અમે રાજાના દૂત છીએ. અમે તેમની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને અમારી ફરજ બજાવીએ છીએ. આપ આપનું નામ કહો એટલે અમે રાજાને આપના આગમનના સમાચાર આપી શકીએ. જ્યારે દૂતે ઝડપભેર રાજમહેલમાં જઈને જનક રાજાને સમાચાર આપ્યા કે મુનિ વિશ્વામિત્ર આવી ગયા છે, ત્યારે તેમણે તે મહામુનિના સ્વાગત માટે યોગ્ય વ્યવસ્થા કરી અને દરબારના મુખ્ય બ્રાહ્મણોને, પુરોહિતોને અને પંડિતોને તેમના આગેવાન શતાનંદની દેખરેખ હેઠળ વિશ્વામિત્ર પાસે મોકલી. તે મંડળી સ્વાગત અને શુભેચ્છાઓના વેદ મંત્રોના ઉચ્ચાર કરતી કરતી તળાવને કિનારે આવી પહોંચી. વિશ્વામિત્રને ખ્યાલ આવી ગયો કે તે પોતાને રાજા પાસે લઈ જવા માટે આવે. તેમણે રામને અને લક્ષ્મણને પોતાની સાથે જવા માટે તૈયાર રહેવાનું કહ્યું. દરેક જણ તૈયાર થયો. તે દરમિયાન શતાનંદે વૈદિક વિધિ અનુસાર એક મહાન મુનિને છાજે તેઓ વિશ્વામિત્રનું સન્માન કર્યું. શતાનંદ વિશ્વામિત્રને પગે પડ્યા. બધાને વેદ મંત્રો વડે પવિત્ર કરાયેલો અલ્પાહાર તેમણે આપ્યો અને તે દ્રષ્ટાંતરૂપ નમ્રતાપૂર્વક બોલ્યા કે રાજાની આજ્ઞાનુસાર હું આ બધાઓને લઈને તમારા બધાનું સાચા દિલથી સ્વાગત કરવા આવ્યો છું. તેમણે વિશ્વામિત્રની મંડળીના સરસામાનના પોટલા લઈ આવવા માટે એક પાલખી ત્યાં મુકાવી અને મુનિ વિશ્વામિત્રને તથા તેમના સાથીદારોને તે પોતાની સાથે લઈ ચાલે. આગળ સંગીતકારોના વૃંદો પોતાના વાદ્યો વગાડી રહ્યા હતા. તેઓ રાજમાર્ગ ઉપર પ્રવેશ્યા કે જનક રાજા પોતાના દરબારીઓ અને મંત્રીઓ સાથે અને પોતાના નજીકના સગાવાલા સાથે તેઓને લેવા માટે સામે આવ્યા. જનક રાજાએ વિશ્વામિત્રને દંડવત પ્રણામ કર્યા અને તે બોલ્યા કે હે સ્વામી, આજે મારી સૌથી મહાન મહત્વાકાંક્ષા સિદ્ધ થઈ છે. તમારા આગમનથી મિથિલાને એક અસાધારણ તેજ પ્રાપ્ત થઈ છે. પછી તેમણે મુનિના તેમના શિષ્યોના કુશળ સમાચાર પૂછ્યા. તેમની નજર રામ અને લક્ષ્મણ ઉપર પડી. જનક રાજાને તે બંને સૂર્યના મૂર્તિમંત પ્રકાશ સમાન લાગ્યા. થોડી ક્ષણો સુધી તો તેમને શું બોલવું તે જડ્યું જ નહીં. પોતે અત્યારે ક્યાં હતા તેનું ભાન તેમણે ગુમાવી દીધું. ખૂબ પ્રયત્નપૂર્વક તેમણે પરિસ્થિતિનું ભાન પ્રાપ્ત કર્યું અને તેમણે વિશ્વામિત્રને પૂછ્યું કે ગુરુજી, આ બે જણ કોણ છે? તે મને બે અશ્વિની કુમારો જેવા લાગે છે. એમ લાગે છે કે તે બંને મારા ઉપર કૃપા કરવા માટે હમણાં જ સ્વર્ગમાંથી નીચે આવ્યા છે. તેમનામાં તે દેવોનું સુકોમળ દિવ્ય સૌંદર્ય છે, અથવા તો કદાચ તે પૃથ્વી પર આવેલા સૂર્ય અને ચંદ્ર પણ હોય. આ બે સૌંદર્યની કુમાર મૂર્તિઓ આટલે બધે દૂર ચાલીને તમારી મંડળી સાથે કેવી રીતે આવી છે? અથવા શું તમને અહીં જ તેમનો પરિચય થયો અને તેઓ તમારી સાથે આવે? જનક રાજા એક પછી બીજો એમ પ્રશ્નોની પરંપરા રેલાવી રહ્યા. જાણે કે તે પોતાની જાત સાથે વાત કરતા ન હોય. તે ક્યાં હતા અથવા તેમને શું જાણવાની ઈચ્છા હતી
તે બધું જ તેઓ ભૂલી ગયા. વિશ્વામિત્રે તેમની દશા જોઈ, તે પોતાના સ્મિતને રોકી શક્યા નહીં અને તે બોલ્યા, આ બે અયોધ્યાના રાજા દશરથના પુત્રો છે. તેમના નામ રામ અને લક્ષ્મણ છે. આ કુમારોની વીરતા અને કુશળતા ચમત્કારિક અને આશ્ચર્યજનક છે. મુનિ ઘણું વધારે કહેવા ઇચ્છતા હતા, પણ પોતાના ઉતારાના સ્થાને પહોંચ્યા પછી તેમને વિશે બધું કહેવાનું તેમને વધુ યોગ્ય માન્યું. એટલે તેઓ વિશ્વામિત્ર માટે અને તેમની મંડળી માટે અલગ રાખેલા ઉતારા પ્રત્યે ચાલે. તેમનો ઉતારો એક નાનકડા મંદિર જેવા મકાનમાં હતો. તે એક સુંદર ઉદ્યાનમાં આવેલું હતું. તેને સુંદર લીલા પાંદડાથી અને તોરણોથી શણગારવામાં આવ્યું હતું. તેમાં ગાઢ શાંતિ હતી. ત્યાં જાણે કે સ્વર્ગમાંથી કૃપાની આંખો શાંતિ વરસાવતી હતી. તે રાજમહેલથી તદ્દન તેમને મકાનને બતાવીને જનક ફરી મુનિને પગે પડ્યા અને બોલ્યા, તમારા આગમનથી મને અપાર બળ અને આનંદ પ્રાપ્ત થયા છે. મને ખાતરી છે કે તે મારા પૂર્વજન્મોના કરેલા પુણ્યનું જ ફળ છે. હવે તમારી હું રજા લઈશ. ઋત્વિજોના અભિપ્રાય મુજબ હજી યજ્ઞની શરૂઆતને 12 દિવસ બાકી છે, એટલે તમે કૃપા કરીને મિથિલા નગરીમાં રહો અને મને આશીર્વાદ આપો. વિશ્વામિત્રે તેમને ખાતરી આપી કે મને તમારા પ્રસ્તાવ પ્રત્યે કોઈ વાંધો નથી. જનકના મનમાંથી તેમણે તે બાબત સર્વ ભયને દૂર કર્યો. રામે અને લક્ષ્મણે એકબીજાના સામે જોયું. જાણે કે લાંબા સમય સુધી તેમને દૂર રહેવું પડશે. તે રાત્રે તેઓ આરામ અને અવિક્ષિપ્ત નિંદ્રા પ્રાપ્ત કરે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી. રાજમહેલમાંથી તે બધાને માટે દૂધ, ફળ અને બીજી વસ્તુઓ લાવવામાં આવી. રજા લેતા જનક બોલ્યા કે આવતીકાલે સવારે હું તમારા દર્શન માટે આવીશ. તમારા આરામમાં વધુ સમય ખલેલ કરવી તે યોગ્ય નથી, કારણ કે તમે ઘણી લાંબી અને થાકી જવાય તેવી મુસાફરી કરીને અહીં પહોંચ્યા છો. પંડિતો, પુરોહિતો અને વિદ્વાનો સાથે જનક રાજમહેલમાં ગયા. રામે અને લક્ષ્મણે રાજાની વિનમ્રતા અને ભક્તિ બાબત તથા તેમના મુખ ઉપર પ્રકાશના, શાંતિના અને આનંદના તેજ વિશેની વાતો કરી. તેઓ ગુરુની પડખે બેઠા અને ફળો ખાધા, દૂધ લીધું. પછી ગુરુની રજા લઈને આરામ કરવા માટે તેઓ પોતાના રૂમ તરફ ગયા. તે રાત્રે તેઓ સારી રીતે ઊંઘ્યા. જ્યારે પ્રભાત થયું ત્યારે બારણા આગળથી શરણાઈનું અને દુદુંબીનું સંગીત સંભળાવા લાગ્યું. બ્રાહ્મણો વેદ સૂક્તોનું ઉચ્ચારણ કરવા લાગ્યા. રામ અને લક્ષ્મણ ઉઠ્યા. સ્નાન સંધ્યા કરીને તેઓ વિશ્વામિત્રની પાસે ગયા. મુનિએ તેમને પીવા માટે દૂધના પ્યાલા આપ્યા અને તે બોલ્યા કે પુત્રો, જનક ગમે ત્યારે અહીં આવી ચડશે, નાસ્તો લઈને તૈયાર થઈ જાઓ. તરત તેઓ અને મુનિના બીજા શિષ્યો પોતપોતાના રૂમમાં ગયા. તેમણે ફળો અને દૂધ લીધા. તેમણે પોતાના હાથ ધોયા અને શાંતિપૂર્વક, પૂજ્યભાવપૂર્વક ગુરુજીની પાસે જઈને બેઠા. તે દરમિયાન સમાચાર આવ્યા કે રાજપુરોહિત સાથે જનક રાજા ગુરુજીને પગે લાગવા માટે અહીં આવી રહ્યા છે. શંખોનો અને પરંપરાગત નવવાદ્યોનો ધ્વનિ રાજાના આગમનની જાહેરાત કરતો હતો. શુભ ચંદન લેપ લઈને જનકે પ્રવેશ કર્યો. તેમના હાથમાં અક્ષતના દાણા હતા. શતાનંદે અને તેમની મંડળીએ પણ તે પવિત્ર સ્થાનમાં પ્રવેશ કર્યો. તેમણે આભારવૃત્તિપૂર્વક અને આનંદપૂર્વક મુનિ વિશ્વામિત્રના પગ ધોયા. પછી જનક વિશ્વામિત્રને પગે પડ્યા અને મુનિ માટે રાખેલા ઉચ્ચ આસનની એક બાજુએ ઉભા રહ્યા. વિશ્વામિત્રના કહેવાથી તે પોતાના આસન ઉપર બેઠા. જનક બોલ્યા, હે મહામુનિ, હવે તમારી શી આજ્ઞા છે? હું તેનું પાલન કરવા માટે તૈયાર છું. કૃપા કરીને મને જણાવો. જનકે પોતાના બે હાથથી અંજલિ રચી. વિશ્વામિત્ર સ્મિતપૂર્વક બોલ્યા, કાલે રાત્રે સમય ન હતો એટલે હું તમને બધું જ વિગતવાર કહી શક્યો ન હતો. હું તમને આ કુમારો વિશે, રામ અને લક્ષ્મણ વિશે કહીશ, કારણ કે તમે તેમની કથા સાંભળવા ઇચ્છતા હતા. જો અત્યારે તમને ફુરસદ ન હોય તો તેમની કથા કોઈ બીજી વખતે સંભળાવીશ. જનકે જવાબ આપ્યો, ગુરુજી, તમારી સાથે વાર્તાલાપ કરતા વધારે મહત્વનું બીજું કોઈ કાર્ય હવે મારે માટે હોઈ શકે નહીં. લાંબા સમય સુધી મેં કરેલા તપને લઈને મને આ તક મળી છે. તમે મને તેમની કથા કહી સંભળાવશો તે અપેક્ષાથી મને ખૂબ આનંદ થયો છે. હું તેને મારું પરમ સદભાગ્ય માનું છું. પછી વિશ્વામિત્રે પોતાની દશરથની રાજસભામાં ગયા હતા ત્યાંથી માંડીને રાક્ષસોના પોતાના યજ્ઞને દૂષિત કરવાના બધા પ્રયાસો રામે અને લક્ષ્મણે કેવી રીતે ધીરતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા તે બધી જ ઘટનાઓ વર્ણવી બતાવી. રાક્ષસો સાથેના યુદ્ધમાં તે બે ભાઈઓએ બતાવેલી હિંમત અને કુશળતાનું પણ તેમણે વર્ણન કર્યું અને તે બંનેની સિદ્ધિઓની સ્તુતિ કરી. વર્ણન કરતા કરતા મુનિની આંખોમાં આભારવૃત્તિના અને હર્ષના આંસુ ઉભરાયા. તેમણે ઘણીવાર પોતાના વસ્ત્રના છેડા વડે પોતાની આંખો લૂછવી પડી. તે શબ્દો સાંભળીને કુમારોની મનોહરતા, સુંદરતા તથા ભવ્યતા વડે પોતાની આંખોને તૃપ્ત કરતા જનકને પોતે સમાધિમાં જે આનંદ અનુભવતા હતા તે પ્રકારનો આનંદ પ્રાપ્ત થયો. તેમને લાગ્યું કે કુમારો સાચે દિવ્ય તેજની મૂર્તિઓ છે. ઘણીવાર તેમણે બીજે જોવાનો પ્રયત્ન કર્યો
પણ તેમની આંખો તો કુમારોના બ્રહ્મતેજ વરસાવતા કમળ જેવા સુંદર મુખને જોવા માટે જ તરસતી હતી. જનકે પોતાના અંતર આનંદની બાહ્ય અભિવ્યક્તિને મહામુશ્કેલીએ દબાવી દીધી. નમ્રતાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક કુમારો તરફ પોતાની દ્રષ્ટિને સ્થિર કરીને જનક બેઠા. એક ક્ષણ માટે પણ તેમને એમ લાગ્યું કે પોતે રાજા છે કે કુમારો બીજા રાજાના પુત્રો છે. તેમને એવી પ્રબળ લાગણી થઈ કે તેઓ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવ્યા હતા. કુમારોના પાર માનવ બળની અને કુશળતાની વાત સાંભળીને તેમની તે લાગણી વધુ દ્રઢ બની હતી. તેમને ખ્યાલ આવ્યો કે તે કુમારો વિરલ હતા, ભગવાન જેવા હતા, કારણ કે 20 વર્ષની ઉંમર પહેલા જ તેમણે સફળતાપૂર્વક આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. જે યજ્ઞને દૂષિત થવા દીધા સિવાય વિખ્યાત વિશ્વામિત્ર પણ પૂરો કરી શક્યા ન હતા તે યજ્ઞની આ બાળકોએ રક્ષા કરી હતી. પછી મુનિએ મિથિલા પ્રત્યેની મુસાફરીની વાત કહી. આ વાતની શરૂઆત કરતા જે કથાઓ તેમણે કુમારોને કહી સંભળાવી હતી તેમને તેમણે જનકને પણ કહી સંભળાવી. જ્યારે ગૌતમ મુનિની પત્ની અહલ્યાના વિશુદ્ધિકરણની અને ઉદ્ધારની વાત સાંભળવામાં આવી ત્યારે શતાનંદને ઘણું ઘણું આશ્ચર્ય થયું. તે બોલ્યા, શું મારી માતાને શાપમાંથી મુક્ત કરવામાં આવી છે? તે દિવ્ય વિભૂતિઓએ શું મારી માતાને પાવન કરીને મારા પિતાને પાછી સોંપી છે? ઓહ, તેઓ ચોક્કસ ભગવાન જ છે. તેમની આંખોમાં આભાર વૃત્તિના અને હર્ષના આંસુ ઉભરાયા. તે એટલા બધા લાગણીવશ બની ગયા કે તે હાલી ચાલી શક્યા નહીં. તે સ્તંભ જેવા નિસ્તેજ બની ગયા. વિશ્વામિત્રે તેમના તરફ બારીક નજર ફેંકી અને બોલ્યા, હે પુત્ર, અત્યાર સુધી બનેલી આવી નાનકડી ઘટનાઓથી અભિભૂત બની જશો નહીં. હવે પછી ઘણી વધારે આશ્ચર્યજનક ઘટનાઓ બનવાની છે. પોતાની પાર માનવ વીરતા વડે તેઓ આશ્ચર્ય અને આનંદ પ્રગટ કરવાના છે. આવતીકાલે કે પરમ દિવસે તમારા માતા પિતા પણ મિથિલા નગરીમાં આવશે. તેમની પાસેથી સીધી સટ રીતે તમે રામ લક્ષ્મણની અદભુત કથા સાંભળી શકશો. તમારી જાતને અત્યારે શાંત કરો. તે સાંભળીને જનક બોલે, ગુરુજી, આવા દિવ્ય ગુણો વાળા પુત્રોના માતા પિતા કેટલા ભાગ્યશાળી છે. હું કેટલો બધો ભાગ્યશાળી છું એ વિચાર આવતા કે તેઓ મારા ઘરે પધારે. રામ લક્ષ્મણ પ્રત્યે વળીને તે બોલ્યા, વાલા સ્વજનો, મેં તમને ઉતારા માટે જે મકાન આપ્યું છે તે તમને ગમતું ન હોય અથવા તમારા દરજ્જા માટે યોગ્ય ન હોય તો તે માટે મને ક્ષમા કરો. જો તમે ઇચ્છો તો હું તમારે માટે બીજી વધુ યોગ્ય સગવડ કરી શકું. તમે મિથિલાથી અપરિચિત છો એટલે જો તમને ઠીક લાગે તો નગરીના દ્રશ્યો જોવા માટે હું વ્યવસ્થા કરું. જરા પણ સંકોચ રાખ્યા વગર તમારે જે કંઈ જોઈતું હોય તે મને જણાવજો, તેથી મને ખૂબ જ હર્ષ થશે. વિનમ્રતાપૂર્વક સારી રીતે બોલાવેલા તે શબ્દો સાંભળીને રામે જનક પ્રત્યે સન્માનપૂર્વક જવાબ આપ્યો. રામ બોલ્યા, હે મહારાજ, અમે તો માત્ર બાળકો છીએ. તમે કરેલી સગવડોમાં અમને કોઈ ન્યૂનતા જણાતી નથી. અમે બહુ જ સુખી છીએ. અમારે માટે બીજે ક્યાંય વધારે સગવડ કરવાની કોઈ જ જરૂર નથી. પણ જો તમને મારે માટે ખૂબ પ્રેમ હોય તો મારી એક ઈચ્છા તમે પૂર્ણ કરજો. તે ઈચ્છાને વ્યક્ત કર્યા સિવાય તે વિશ્વામિત્ર ગુરુ તરફ વળ્યા અને મુનિએ જનકને કહ્યું, હે જનક, જે કામ માટે આ કુમારો મારી સાથે આવ્યા હતા તે પૂરું થઈ ગયું છે. મારો યજ્ઞ જરા પણ દૂષિત થયા વગર પૂર્ણ થઈ ગયો છે. રામે અને લક્ષ્મણે પાછા અયોધ્યા જવા માટે મારી રજા માંગી હતી. તે દરમિયાન તમે નક્કી કરેલા યજ્ઞ માટે મને તમારું આમંત્રણ મળ્યું એટલે મેં આ કુમારોને પણ મારી સાથે મિથિલા આવવાનું કહ્યું. એટલે રામે કહ્યું કે મારા પિતાએ મને આશ્રમમાં તમારા યજ્ઞની રક્ષા કરવા માટે જ મોકલ્યો છે. રામ મારી સાથે અહીં આવવા માટે રાજી ન હતા. લાંબા સમય માટે તે પોતાના પિતાથી દૂર રહેવા માંગતા ન હતા. પણ મેં તેમને તમારી પાસેના અનેક દિવ્ય આયુધો વિશે વાત કરી. તેઓ તે વસ્તુઓ જોવા માટે અને તેમનો પ્રયોગ કરવા માટે સ્વાભાવિક રીતે ઇંતજાર છે. તમારી પાસે જે શિવ ધનુષ્ય છે તે તેમને ખાસ જોવા જેવું છે. મેં તેમને તે ધનુષ્યની કથા સંભળાવી. તે જોવા માટે તેઓ અહીં મારી સાથે આવવા માટે સંમત થયા છે. નગરીના દ્રશ્યો જોવાની તેમને ઈચ્છા નથી. તેઓ તો સાધુજનોનું રક્ષણ કરતા અને દુર્જનોને દંડ આપતા ધનુષ્ય, બાણ અને આયુધો જ જોવા ઈચ્છે છે. જનકને લાગ્યું કે વધુ સાંભળવાની પોતાને જરૂર નથી. તે બોલ્યા કે તો એ ધનુષ્યને યજ્ઞખંડમાં લાવવાની વ્યવસ્થા કરી અને તેને માટે શતાનંદ ગુરુને શુભ મુહૂર્ત ખોળી કાઢવાની વિનંતી કરી. તેમણે તે વાત શતાનંદને જણાવી. તે દરમિયાન રામે જનકને પૂછ્યું, હે મહારાજ, જો તમે અમને તે દિવ્ય ધનુષ્ય કેવી રીતે પ્રાપ્ત કર્યું તે કહો તો અમને તેનાથી ખૂબ આનંદ થશે. જનકે હર્ષપૂર્વક તે બાબતની વિગતો જણાવી. હે વાલાકુમારો, મારા કુળના મહાન પૂર્વજ નિમિ પછી 6 પેઢીઓ પછી દેવવ્રત નામના રાજા આ રાજ્ય ઉપર શાસન કરતા હતા. દેવોએ શિવના આ ધનુષ્યને તેમના રાજમહેલમાં મૂક્યો. ત્યારથી તે અમારી પાસે જ રહ્યું છે. તે દેવોનું આયુષ છે, એટલે હું કહું છું કે તે સામાન્ય ધનુષ્ય નથી. તેનું વજન હજારો ટન છે. અત્યાર સુધી કોઈ તેને ઉચકી શક્યું નથી. ભૂતકાળમાં ઘણીવાર મેં તેવા માણસોને શોધી કાઢવા પ્રયત્ન કર્યો હતો કે જે તેને નમાવી શકે, વાપરી શકે અથવા લોકો તેને જોઈ શકે તેટલા માટે તેને ધારણ કરી શકે. મેં ઘણા માણસોને તેવા પ્રયત્ન કરવા નિમંત્ર્યા હતા, પણ તેમ કરનાર માણસને જોવા એ બાકી રહ્યું છે. જે જે રાજાએ અને રાજકુમારે તે પરાક્રમ કરવાનો પ્રયત્ન કર્યો હતો તે દરેક જણ નિષ્ફળ જ નીવડ્યો છે અને નીચે મુખે વિદાય થયો છે. તે લોકો તે ધનુષ્યને વાળી પણ શક્યા ન હતા અથવા જરા પણ ખસેડી પણ શક્યા ન હતા. એક દિવસ મેં જ્યાં યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યાં હું જમીન ખોદી રહ્યો હતો ત્યારે તેના ચાસમાં મને એક પાત્ર દેખાયું. જ્યારે મેં તેનું નિરીક્ષણ કર્યું ત્યારે તેમાં એક સુંદર કન્યાને જોઈ. તે કન્યા ચાસમાંથી ભૂમિમાંથી પ્રગટ થતી હતી, એટલે અમે તેનું નામ સીતા પાડ્યું. તેને અમારી પુત્રીને પેટે ઉછેરીને અમે મોટી કરી. એક દિવસે તે તેની સખીઓ સાથે રમતી હતી ત્યારે તેનું રમકડું તે ધનુષ્યની પેટી નીચે ગબડી ગયું. જેમ જેમ તે દડાને એટલે કે રમકડાને અનેક સાધનો અને યુક્તિ પ્રયુક્તિઓ વડે પાછું પ્રાપ્ત કરવાનો તે પ્રયાસ કરતી તેમ તેમ તે પેટીની તળે વધુ ને વધુ દૂર સરકતો ગયો. પોતાની સખીઓની અને રાજમહેલના રક્ષકોની નિષ્ફળતાથી સીતા હસી પડી. તેણે પોતાના કોમળ હાથ વડે તે પેટીને ખસેડી દીધી અને તે દડો પાછો પ્રાપ્ત કરી લીધો. તે જોઈ બધા આશ્ચર્યચકિત બની ગયા. તે વખતે સીતાની આસપાસ જે લોકો હતા તેમણે રાણીઓને તેની વાત કરી અને રાણીઓએ મને આ વાત કરી. તે દિવસ મેં નિર્ણય કર્યો કે જે પુરુષ આ ધનુષ્યની પણજ ખેંચીને ચઢાવશે તેની સાથે હું સીતાને પરણાવીશ. સીતાને મેળવવા માટે ઘણા રાજકુમારોએ તે ધનુષ્યને ઉચકીને નમાવવાનો પ્રયાસ કર્યો છે, પણ તે બધા જ નિષ્ફળ નીવડ્યા છે અને નિંદાપાત્ર બન્યા છે. તેમને અપમાન લાગ્યું છે. તે બોલ્યા કે તમે જાણી જોઈને અમારું અપમાન કર્યું છે. તેઓ ક્રોધપૂર્વક અને નિરાશાપૂર્વક મિથિલા નગરી ઉપર ચઢી આવ્યા. તેમના સૈન્યો તેમની સાથે હતા. તે ઘેરો એક વર્ષ સુધી ઘાલ્યો. પરિણામે મારા બધા શસ્ત્રાસ્ત્રો અને સેના ખલાસ થઈ ગયા. મને મિથિલાના ભાવિ માટે ચિંતા થઈ. તપ પડે દેવોની કૃપા પ્રાપ્ત કર્યા સિવાય મારી પાસે હવે બીજો કોઈ ઇલાજ ન હતો. દેવો પ્રસન્ન થયા. તેમણે મને પાયદળ, અશ્વદળ, ગજદળ અને રથદળ આપ્યા અને આશીર્વાદ આપ્યા. તે મદદ મને તેવા સ્થાને આપવામાં આવી કે જે ઘેરો ગાળનાર સૈન્યોની પાછળ હતું. મેં શત્રુઓ પર પાછળથી હુમલો કર્યો. તેઓ વેર વિખેર થઈ ગયા. આ વેરવૃત્તિથી થયેલા યુદ્ધો દરમિયાન હું ધનુષ્યને સાચવી રાખી શક્યો હતો. હું આંખની કીકીની પેઠે તેનું રક્ષણ કરતો. તેનું રહસ્યમય બળ અવર્ણનીય છે. રામચંદ્ર, હું તમારી ઈચ્છા પૂર્ણ કરવાની મના નહીં કરું. જો તમે સંમત થાવ તો તે ધનુષ્ય યજ્ઞ મંડપમાં લાવવામાં આવશે. હું ઘોષણા કરીશ કે જે કોઈ માણસને તે ધનુષ્ય ઉચકવાની અને વાળવાની હિંમત બતાવવા તૈયાર હશે તે તેમ કરી શકશે. જ્યારે જનક આમ સત્તાપૂર્વક બોલ્યા ત્યારે રામે તથા લક્ષ્મણે એકબીજા સામે જોયું, પણ તેમણે કશો જ જવાબ ના આપ્યો, કારણ કે તેઓ તે બાબત ગુરુજીની આજ્ઞાની રાહ જોઈ રહ્યા. તે જ વખતે તે ભાઈઓની કુશળતાને તથા બળને જાણનાર વિશ્વામિત્ર બોલ્યા કે જનકે જે પ્રસ્તાવ મૂક્યો છે તેનો અમલ ભલે થાય, તેમાં કોઈ અવરોધ ઉભો થવાનો ભય રાખવાની જરૂર નથી. જનકે પણ જાહેર કર્યું કે હું જે માણસ ધનુષ્યને ઉઠાવીને વાળશે તેની સાથે સીતાને પરણાવીશ, કારણ કે મેં તેવી પ્રતિજ્ઞા કરી છે. વિશ્વામિત્રે પણ તે પ્રતિક્રિયામાં સંમતિ આપી. મુનિની રજા લઈને જનક રાજા રાજમહેલમાં ગયા. ધનુષ્યને યજ્ઞ મંડપમાં લઈ જવાનું કામ તેમણે ઉપાડ્યું. તેમણે સાથ પડાવ્યો કે ધનુષ્યના દર્શન બધા લોકો કરી શકશે. બને તેટલા રાજાઓએ અને રાજકુમારોને તેમણે તે સમાચાર મોકલ્યા. ખૂબ ભારે વજનવાળા ઉચકનાર લોકોના સમૂહે ધનુષ્યવાળી પેટીને એક 8 પૈડાવાળા વાહનમાં મૂકી અને તેને ધકેલીને યજ્ઞ મંડપમાં લઈ જવા માટે પ્રયત્ન કરવા લાગ્યા, પણ તેઓ એક ડગલું પણ આગળ ભરી શક્યા નહીં. એટલે તેમને મદદ કરવા માટે મજબૂત બાંધાના બીજા અનેક લોકોને બોલાવવામાં આવ્યા. તે બધા મળીને વાહનની સાંકળો ખેંચવા લાગ્યા અને પાછળથી ધકેલવા માંડ્યા. છેવટે ધનુષ્ય યજ્ઞ મંડપમાં પહોંચી ગયો. પુરોહિતો શુભ સ્વાગતના મંત્રો ભણવા લાગ્યા. સવાર થયો. નવ પરંપરાગત વાદ્યોએ સંગીતનો ધ્વનિ પેદા કર્યો અને તે આકાશ સુધી પહોંચી ગયો. શંખો વગાડવામાં આવ્યા. ગીતો અને વિધિઓ વડે તે દિવસની શુભ કલ્યાણમય શરૂઆત થઈ. પુરોહિતો સાથે જનક રાજાએ યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. પરિચારકો દિવ્ય ધનુષ્યની પૂજાવિધિ કરવા માટેના દ્રવ્યો લઈને આવ્યા. ત્યાર પહેલા તો યજ્ઞ મંડપમાં રાજાઓ, પુરોહિતો, મંત્રીઓ, દરબારીઓ, મુનિઓ, વિદ્વાનો વગેરેથી સંપૂર્ણ ભરાઈ ગયો. જનક રાજાએ પ્રવેશ કર્યો કે તરત જ માન આપવા માટે આખી સભા ઉભી થઈ. વેદના પંડિતો કૃપા વરસાવવા માટે દેવોનું આહવાન કરતા વેદમંત્રો ભણી રહ્યા હતા. એકી સાથે સાથે તેનો અવાજ સ્વર્ગમાં પહોંચી ગયો. બીજા બ્રાહ્મણો વેદોમાંથી બીજા મંત્રો ભણી રહ્યા હતા. બધા લોકો અપેક્ષાથી એટલા બધા વ્યાપ્ત થઈ ગયા હતા કે આંખનું એક પણ મટકું માર્યા વગર તેઓ આશ્ચર્યપૂર્વક આ સંપૂર્ણ જોઈ રહ્યા હતા. જનકે ધનુષ્યવાળી પેટીની પૂજ્યભાવપૂર્વક પ્રદક્ષિણા કરી તેના ઉપર પુષ્પ ચઢાવ્યા. તે સમયે ધનુષ્યને પ્રસન્ન કરવા માટે મંત્રો બોલાઈ રહ્યા હતા. જનકે દિવ્ય ધનુષ્યને પ્રણામ કર્યા. પછી વિખ્યાત સભાને સંબોધતા તેમણે જાહેર કર્યું કે મુનિઓને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ. સભામાં આવનાર બધા લોકોનું હું સ્વાગત કરું છું. તમે બધા જાણો છો તેમ ઘણા વર્ષોથી મારા પૂર્વજો તથા બીજા રાજાઓ આ દિવ્ય ધનુષ્યની પૂજા કરતા આવ્યા. વળી તે પણ એક જાણીતી હકીકત છે કે દેવ, રાક્ષસ, યક્ષ, અસુર, ગરુડ, ગાંધર્વ, કિન્નર કે મહોરગ, મહોરગ એટલે કે મહાન સર્પ, કોઈ પણ આ ધનુષ્યને ઉચકવા, ધારણ કરવા અને ચડાવવામાં સામર્થ્ય પ્રાપ્ત કર્યું નથી. જેમણે જેમણે આ માટે કોશિશ કરી છે તે બધા અપમાન પામીને વિદાય થયા છે. તેમ છતાં આજે મેં આ પવિત્ર ધનુષ્યને આ યજ્ઞ મંડપમાં લાવવાનો નિર્ધાર કર્યો છે. અહીં એકત્રિત થયેલા માણસોમાંથી ગમે તે માણસ આ ધનુષ્યને ઉચકી શકે છે, પણજ ખેંચી શકે છે, તેના ઉપર બાણનું અનુસંધાન કરી શકે છે અથવા ધનુષ્યના વજનને ધારણ કરી શકે છે. ધનુષ્ય તમારી સામે જ છે. એટલા શબ્દો કહીને જનક સભા સમક્ષ હાથથી અંજલિ જોડીને પોતે સિંહાસન ઉપર બેઠા. વિશ્વામિત્રે સ્મિતપૂર્વક રામ તરફ દ્રષ્ટિ ફેંકી. રામ તરત વાહન પાસે ગયા. પોતાના ડાબા હાથથી તેમણે તેના પર લોઢાનું ઢાંકણું દૂર કર્યું અને જમણા હાથ વડે પેટીમાંથી જરા પણ શ્રમ વગર નિશ્ચિંતપણે ધનુષ્યને ઉચકી લીધું. ધનુષ્યને સીધું ધારણ કરીને તેમણે આસપાસ નજર ફેંકી દરેકના મુખ ઉપર આશ્ચર્ય છવાઈ ગયું. તે આશ્ચર્યકારક ઘટનાને જોઈને હજારો નાગરિકોએ, રાજાઓએ, રાજકુમારોએ, મુનિઓએ અને વડીલોએ હર્ષપૂર્વક એવી તો તાળીઓ પાડી કે આકાશમાં તેના અવાજના ધ્વનિ પ્રતિધ્વનિત થવા લાગ્યા. તરત જ રામે બાણનું અનુસંધાન કરીને તે ભવ્ય ધનુષ્યને ચડાવ્યો. પણછને તેમણે પોતાના કાન સુધી ખેંચી પણ ધનુષ્ય કડાક દઈને તૂટી પડ્યું. તે વિચિત્ર અચિંતિત ધડાકાથી દરેક જણને ભયનો તથા ગૂંચવાડાનો આઘાત થયો. કેટલાક મૂર્છિત થઈ ગયા, કેટલાકે ભયભીત બનીને ચીસ પાડી, કેટલાક ભયભીત બનીને ત્યાંથી નાસી ગયા. મુનિઓએ ભગવાનને પ્રાર્થના કરી, વધુ વિસ્તાર કરવાની શી જરૂર, જનક, વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણ સિવાયની આખી સભા ન સમજાવી શકાય તેવા આશ્વાસન રહિત ભયમાં ડૂબી ગઈ હતી. તે દરમિયાન જનક પોતાના આસન ઉપરથી ઉભા થયા. વિશ્વામિત્રને તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને બોલ્યા, ગુરુજી, પૃથ્વી પર એવો કોઈ માણસ નથી જેનામાં રામ કરતા વધારે બળ હોય. આવું બળ પાર્થિવ ન હોઈ શકે. હું મારું વચન પાળીશ. જેમણે ધનુષ્યને ઉચક્યું અને ભાંગી નાખ્યું તેમની સાથે હું સીતાને પરણાવીશ. વિશ્વામિત્રે જવાબ આપ્યો, જનક, તમે આ સમાચાર દશરથ રાજાને મોકલી આપો અને તેમના આવ્યા પછી શુભ લગ્ન પ્રસંગ ઉજવો તો એ વધારે સારું છે. મારી એવી ઈચ્છા છે. રામ પોતાના પિતાના એવા અજ્ઞાનકિત પુત્ર છે કે દશરથની સંમતિ આપે ત્યાર પહેલા તે લગ્ન માટે સંમત થશે નહીં. એટલે જનકે દરબારના બ્રાહ્મણોને તથા કેટલાક મંત્રીઓને પોતાની પાસે બોલાવ્યા. સવાર પડી કે તરત જ તેમને અયોધ્યા મોકલ્યા. તેમણે 3 દિવસો અને 3 રાત સુધી વેગવાન ઘોડા જોડેલા રથોમાં ઝડપભેર મુસાફરી કરી 4થે દિવસે સવારે તેઓ અયોધ્યા આવી પહોંચ્યા. રાજમહેલના મુખ્ય દરવાજે તેમણે પોતાના રથોને ઉભા રાખ્યા જેથી દશરથ રાજાને તેઓ પોતાના સમાચાર વિલંબ વગર જણાવી છે. જ્યારે દ્વારપાળોએ તેમના નામ અને આવવાનું કારણ પૂછ્યા, મંત્રીઓએ કહ્યું કે રાજાને જઈને કહો કે અમે મિથિલાથી તેમને મળવા માટે આવ્યા છે. દ્વારપાળોએ દશરથને તરત જ સમાચાર જણાવ્યા. રાજાએ તરત જ તેમણે રાજમહેલમાં પોતાની પાસે બોલાવ્યા. જ્યારે મિથિલાના બ્રાહ્મણોએ અને મંત્રીઓએ દશરથને પોતાના સિંહાસન ઉપર બેઠેલા જોયા ત્યારે તે વૃદ્ધ હોવા છતાં દિવ્ય રીતે તેજસ્વી દેખાતા હતા. તેમનું તેજસ્વી સન્માન યોગ્ય મુખ જોઈને તેઓ જરા પણ સંકોચ કે આનાકાની વગર તેમને પગે પડ્યા. ઉભા થઈને તેઓ બોલ્યા, હે મહારાજ, અમે મિથિલાના રાજા જનકના દૂત છીએ. જનક રાજાએ અમને ફરમાન કર્યું છે કે જઈને દશરથ રાજાના અને તેમના પ્રજાજનોના કુશળ સમાચાર પૂછજો. અમને તેમણે વિશ્વામિત્રની અને રાજપુરોહિતોની શતાનંદની સંમતિથી એક મહત્વના સમાચાર જણાવવા માટે તમારી પાસે મોકલ્યા છે. દશરથનો મુખ સ્મિત વડે પ્રકાશિત બની ગયો. તેમને અડગ ખાતરી હતી કે મિથિલાના પ્રતિનિધિઓની નમ્રતાથી તથા સારી રીતભાતથી તેમના ઉપર એક સારી અસર પડી છે. તે બોલ્યા, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હે મિથિલાના મંત્રીઓ, અયોધ્યાના રાજવહીવટમાં કોઈ ક્ષતિ નથી, અગ્નિહોત્ર જેવા વિધિઓમાં ક્યાંય અવરોધ નથી, મારા પ્રજાજનોના સુખમાં કશી પણ નથી, તેમના નૈતિક અને આધ્યાત્મિક વિકાસના માર્ગમાં કોઈ વિઘ્ન પણ નથી, મારા પ્રજાજનો સમૃદ્ધ છે, તેઓ સ્થિરતાપૂર્વક ઉચ્ચતમ લક્ષ્ય પ્રત્યે પ્રગતિ કરી રહ્યા છે, તે તેમણે જણાવતા મને આનંદ થાય છે. હું મિથિલા નરેશ જનકના કલ્યાણ અને સ્વાસ્થ્ય વિશે તેમના રાજ્યના નિર્વિઘ્ન તથા વેદ વિધાન અનુસાર કરાતા ધાર્મિક કાર્યો વિશે જાણવાની ઈચ્છા રાખું છું. તમે જે સંદેશ લઈને આવ્યા છો તે જરા પણ સંકોચ રાખ્યા વગર મને કહો, હું તે સાંભળવા માટે ઉત્સુક છું. જ્યારે દશરથે મૃદુતાપૂર્વક આવી રજા આપી ત્યારે મંત્રીઓએ બ્રાહ્મણોને બોલવા માટે ઇશારો કર્યો. મુખ્ય પુરોહિત પોતાના આસન ઉપરથી ઉભા થયા. તે બોલ્યા, હે મહાન સમ્રાટ, અમારા મહારાજ જનકે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે બળવાન વીર સાથે હું મારી પુત્રી સીતાદેવીને પરણાવીશ. તમે બેશક તે જાણતા હશો કે ઘણા રાજકુમારોએ પોતાની વીરતા બતાવવાનો પ્રયત્ન કર્યો અને તે બધા અપમાનિત અને નિષ્ફળ બનીને મિથિલામાંથી વિદાય થયા હતા. ભગવાનની ઈચ્છાથી તમારા બે પુત્રો રામ અને લક્ષ્મણ મુનિ વિશ્વામિત્ર સાથે અમારા મહારાજ જે મહાન યજ્ઞ કરી રહ્યા છે તે જોવાની ઉત્સુકતાથી મિથિલામાં આવ્યા હતા. બન્યું એવું કે તમારા જ્યેષ્ઠ પુત્ર રામે પોતાની અદ્વિતીય વીર્ય વડે સીતાદેવીને પ્રાપ્ત કર્યા છે. હે મહારાજ, અમારે શું કહેવું, અમે કેવી રીતે તેનું વર્ણન કરી શકીએ? મુનિઓની, રાજાઓની, રાજકુમારોની તે ગૌરવપૂર્ણ સભાના દેખતા વીરતાના ઉચ્ચતમ શિખરે પહોંચેલા રામે શિવધનુષ્યને વચ્ચેથી ઉપાડ્યું, તેને સીધું કર્યું, તેની પણછ ખેંચી. એટલું જ નહીં પણ તેમણે તે અપરાજેય પવિત્ર ધનુષ્યના જાણે કે રમત કરતા હોય તેમ બે ટુકડા કરી નાખ્યા. શિવધનુષ્યને ઉચકનાર વ્યક્તિ સાથે સીતાદેવીને પરણાવવાના હતા એટલે એકત્રિત થયેલા મુનિઓએ અને જનક મહારાજે સીતાને રામ સાથે પરણાવવાનો નિર્ણય કર્યો છે. તમારી સંમતિ લેવા માટે અમને મોકલવામાં આવે છે. તમે મિથિલા પધારો તેવું સહૃદય નિમંત્રણ આપવા અમને મોકલવામાં આવે. ગુરુઓ, પુરોહિતો, મંત્રીઓ, દરબારીઓ, સગા સંબંધીઓ, પરિચારકો અને અનુયાયીઓ સાથે આપ મિથિલા પધારો. તમારું દર્શન પ્રાપ્ત કર્યા પછી અમારા મહારાજ પોતાની પુત્રીનો લગ્ન પ્રસંગ ઉજવવા માંગે છે, તે કહેવા માટે અમને તમારી પાસે મોકલવામાં આવ્યા છે. પુરોહિતો અને મંત્રીઓ પ્રણમાંજલિ કરીને દશરથનો જવાબ સાંભળવાની રાહ જોતા ખડા રહ્યા. પણ દશરથે ખૂબ ઝીણવટપૂર્વક તે વાતનો મનમાં વિચાર કર્યો. જવાબ આપતા પહેલા વશિષ્ઠ, વામદેવ વગેરે મુનિઓની સલાહ લેવા માટે દશરથે તેમને બોલાવ્યા. તેમણે રાજ્યસભાના બ્રાહ્મણોના અગ્રણીને પણ બોલાવ્યા. જ્યારે તે બધા આવી ગયા ત્યારે તેમણે મિથિલાના પ્રતિનિધિઓને પોતે લાવેલા સંદેશનું પુનરોચ્ચારણ કરવા માટે જણાવ્યું. તે સમાચાર તેમણે બધાએ સાંભળ્યા. પછી દશરથે તેમના અભિપ્રાયો જણાવવા કહ્યું. પણ પ્રથમ દશરથે વશિષ્ઠ મુનિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેમની સંમતિ માટે વિનંતી કરી. વશિષ્ઠે, વામદેવે તથા બીજા બધાઓએ હર્ષપૂર્વક નાદ કર્યો કે બહુ સુંદર, બહુ શુભ. તેમણે કહ્યું કે આ બાબત વધુ વિચારવામાં વખત બગાડવો જોઈએ નહીં, મિથિલા જવા માટેની તૈયારીઓ કરો. મંત્રીઓ હર્ષપૂર્વક નાચી ઉઠ્યા. રામના લગ્નના સમાચાર આખી નગરીમાં અને રાણીઓના અંતઃપુરમાં પ્રસરી ગયા. નાગરિકોએ હર્ષપૂર્વક જય જયકાર કર્યા અને સમગ્ર નગરીને જય જયના ધ્વનિથી ગજવી મૂકી. પરિચારકોએ અને નોકરોએ જલ્દી મુસાફરી માટે તૈયારીઓ કરવા માટી. ખૂબ મોટા જથ્થામાં વિવિધ પ્રકારના રત્નો, રેશમી વસ્ત્રો અને બીજી ભેટો પોટલામાં બાંધવામાં આવ્યા. તેમાં અસંખ્ય દાનોની વસ્તુઓ પણ મૂકવામાં આવી. રાજા, તેના પરિચારકો, રાજગુરુ વશિષ્ઠ, મુખ્ય પુરોહિતો, બીજા બ્રાહ્મણો અને પંડિતો રથમાં બેઠા. એવું લાગતું હતું કે અયોધ્યા પોતે જ લગ્ન જોવા માટે મિથિલા જઈ રહી છે. દશરથ સાથે જવા ઇચ્છતા લોકોએ યોગ્ય વ્યવસ્થા કરી લીધી. જવા માંગતો કોઈ પણ માણસ બાકી ન રહ્યો. રથમાં બેઠેલા લોકોના આનંદમાં ઘોડાઓ પણ જાણે ભાગીદાર બનતા હતા, કારણ કે તેઓ થાક્યા વગર, વેગને શિથિલ બનાવ્યા વગર આગળ દોડે જ જતા હતા. માર્ગમાં તેમને બે દિવસો અને બે રાતો વીતી ગયા. ત્રીજે દિવસે રાત્રે તેઓ મિથિલા પહોંચ્યા. મિથિલાના દરવાજે જનક રાજાએ દશરથનું ભવ્ય સ્વાગત કર્યું. તેમના મોભા પ્રમાણે તેમણે મંત્રીઓનું, મુનિઓનું, પુરોહિતોનું પણ સ્વાગત કર્યું. તેમને નિવાસસ્થાનો આપીને રાત માટે આરામ લેવાની વ્યવસ્થા જનકે કરી. પ્રભાત પડતા જ દશરથે ઋત્વિજોને, રાણીઓને તથા સગા સંબંધીઓને બોલાવડાવ્યા અને તેમની જરૂર પડે કે તરત જ જવાની તૈયારી કરી લેવા માટે સાવધાન કર્યા. તે દરમિયાન જનક દશરથ રાજાના નિવાસસ્થાને આવ્યા અને તેમને યજ્ઞ મંડપમાં લઈ ગયા. તેમની સત્તા અને દરજ્જા અનુસાર ગુરુઓ, રાજા અને તેમના પરિચારકો માટે આસનો રાખવામાં આવ્યા હતા. જ્યારે બધા પોતપોતાના આસનો ઉપર બેસી ગયા ત્યારે જનકે દશરથનું સ્વાગત કર્યું. તે બોલ્યા, આ મહાન મુનિઓ, બ્રાહ્મણે શ્રેષ્ઠો, સગા સંબંધીઓ અને પરિચારકો સાથે તમે મિથિલા પધાર્યા તે અમારું મોટું સદભાગ્ય છે. તે અમારા પૂર્વજન્મમાં કરેલા પુણ્યનું ફળ છે. તમારા પુત્રની વીરતાથી અને વિજયથી તમારું મન આનંદથી ઉભરાઈ ગયું છે તેની મને ખાતરી છે. અસીમ વીરતાથી તેજસ્વી નબીરાઓ વાળા મહાન રઘુવંશ સાથે મારો સંબંધ બંધાઈ રહ્યો છે. તે સંબંધથી મારો વંશ પહેલાના કરતા વધારે પવિત્ર બની રહ્યો છે. હું માનું છું કે મારા પૂર્વજોએ મારા ઉપર આશીર્વાદો વરસાવ્યા હતા તેનું જ આ પરિણામ છે. મહારાજ, આજે સવારે અમે જે યજ્ઞને ઉજવી રહ્યા હતા તેની પૂર્ણાહુતિ થવાની છે. યજ્ઞની પૂર્ણાહુતિ પછી રામ સીતાના લગ્નને ઉજવવાનો વિચાર મેં રાખ્યો છે. હું વિનંતી કરું છું કે તમે તેમાં અમને સંમતિ આપો. દશરથ આનંદ વિભોર બની ગયા. તેમનું મુખ તેજોમય સ્મિતો વડે પ્રકાશિત બની ગયું. તે બોલ્યા, મહારાજ, તમે દાતા છો. વડીલો કહે છે કે દાતાની મધુર ઈચ્છા અને ખુશી અનુસાર દાનનો સ્વીકાર થવો જોઈએ. એટલે જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે હું દાન સ્વીકારવા તૈયાર છું. જ્યારે દશરથ આવી રમૂજ સાથે, જ્ઞાન સાથે, હૃદયને દ્રવીભૂત કરી દે તેવી સ્નેહની ઉષ્મા સાથે આ શબ્દો બોલ્યા ત્યારે જનકના મનમાં આનંદ ઉભરાઈ ગયો. તે સમયે રામ અને લક્ષ્મણે વિશ્વામિત્ર મુનિ સાથે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. તેઓ પોતાના પિતાને તથા વશિષ્ઠ, વામદેવ અને બીજા ગુરુઓને ચરણે પડ્યા. પોતાના પુત્રોને ઘણા સમય પછી જોતા દશરથની આંખો આનંદથી ચમકી ઉઠી. તેમણે પુત્રોને પોતાની પાસે ખેંચી લીધા, તેમના ખભા ઉપર પોતાના હાથ મૂક્યા અને તેમને દ્રઢ આલિંગન આપ્યું. પોતાના પુત્રોને લાલ રડાવતા પિતાનો આનંદ જોઈ બ્રાહ્મણો અને મંત્રીઓ દશરથની લાગણીના ઊંડાણનું મૂલ્યાંકન કરવામાં પોતાની જાતને ભૂલી ગયા. તેઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા. દશરથ પ્રેમપૂર્વક પોતાના પુત્રો સાથે વાતચીત કરતા હતા. રાક્ષસોથી ગુરુનો યજ્ઞ દૂષિત ન બને તે માટે યજ્ઞની તેમણે કરેલી રક્ષાનું મધુર સરળ વર્ણન તેઓ સાંભળતા હતા. વિશ્વામિત્રના આશ્રમથી મિથિલા નગરી સુધીની મુસાફરીની ઘટનાઓ પુત્રોએ વર્ણવી. વશિષ્ઠ, વામદેવ અને બીજા મુનિઓ, ભરત, શત્રુઘ્ન, સુમંત અને ઘણા મંત્રીઓ, દરબારીઓ અને અમીર ઉમરાઓ પણ તે કથા સાંભળતા હતા. તે કથાના તાણાવાણા રૂપ આશ્ચર્યને અને રહસ્યને યાદ કરવામાં તેમણે આખી રાત ગાળી. તે દરમિયાન જનક રાજા લગ્ન માટે તૈયારીઓ કરવામાં ગૂંથાયા હતા. મોટે ભાગે તે રાજમહેલમાં જ રહેતા. તેમણે મુખ્ય પુરોહિત શતાનંદને દરબારમાં બોલાવ્યા અને પૂજ્યભાવપૂર્વક લગ્નવિધિ પહેલા પતાવવાની વિવિધ વિધિઓ માટે જરૂરી માણસો તથા સાધન સામગ્રી એકત્ર કરાવવાની તેમણે તેમને વિનંતી કરી. મુનિએ જવાબ આપ્યો, મહારાજ, યજ્ઞની પૂર્ણાહુતિ આજે જ થઈ છે. આવતા 2-3 દિવસો દરમિયાન થોડાક કલાકો લગ્નવિધિ માટે શુભ મુહૂર્તવાળા છે. જો તમારે વિગતો જાણવી હોય તો હું આપને તે વિગતો જણાવું. તે સાંભળીને શતાનંદને પ્રણામ કરીને અને તેમની સામે પ્રણામાંજલિ કરીને જનક બોલ્યા, ગુરુજી, ગઈકાલે રાતે દશરથ રાજાએ મને સંમતિ આપી છે. તે સાચે જ એક પરમ સદભાગ્ય છે. અત્યારે મારો નાનો ભાઈ કુશધ્વજ અહીં હાજર નથી. અત્યાર સુધી યજ્ઞ માટે પુરોહિતો જે સાધન સામગ્રી માટે તે પૂરી પાડવાના કામમાં તે ગૂંથાયેલો હતો, તે જ્યાં સુધી મારી પડખે ન હોય ત્યાં સુધી હું આ શુભ કાર્ય કે લગ્નવિધિ ઉજવવા માટે રાજી નથી. હું તેના આનંદનો ભાગ ઝૂંટવી લેવા માંગતો નથી. તે અહીં જલ્દી આવી ચડે તેવી યોજના મેં અમલમાં મૂકી દીધી છે. તેના આવ્યા પછી જો આપણે લગ્નનો દિવસ અને કલાક નક્કી કરીએ તો તે શ્રેષ્ઠ ગણાય. શતાનંદે જવાબ આપ્યો, બરાબર બરાબર, તેથી અમે બધા પણ ખૂબ ખુશી થઈશું. એમ કહીને તેમણે રાજમહેલમાંથી વિદાય લીધી. જનકે પોતાના નાના ભાઈને મિથિલામાં ઝડપથી લઈ આવવા માટે દૂતો મોકલ્યા. તેઓ તેમને તેમની રાજધાની શંકાસ્યમાં મળ્યા, કારણ કે તેમના અશ્વો તેમને બહુ ઝડપભેર ત્યાં લઈ ગયા હતા. દૂતોએ વિગતવાર મિથિલામાં બનેલી ઘટનાઓ કુશધ્વજ આગળ વર્ણવી. કુશધ્વજ તે સાંભળીને આનંદ વિભોર બની ગયા. તેમણે બહુત્વરાપૂર્વક પોતાના સગા સંબંધીઓને અને પરિચારકોને એકઠા કરે, દાન, ભેટ, કિંમતી સાધન સામગ્રી તેમણે રથમાં ખૂબ પ્રમાણમાં ભરી. તે જ રાત્રે તેઓ નીકળી ગયા અને થોડા સમયમાં મિથિલા પહોંચ્યા. જનક ત્વરાપૂર્વક તેમને મળે. તેને મળવા માટે જનક મિનિટો ગણી રહ્યા હતા. તેમણે ભાઈને પ્રેમપૂર્વક ગાઢ આલિંગન આપ્યું. તે આનંદ વિભોર બની ગયા. કુશધ્વજ પોતાના મોટા ભાઈના પગે પડ્યા. શતાનંદને તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી તે ત્રણેય જણ ભાવિ કાર્યક્રમ ઉપર વિચારણા કરવામાં ઊંચા આસનો ઉપર બેઠા. પરસ્પર વાટાઘાટ કરીને તે કાર્યક્રમ બાબત આખરી નિર્ણય ઉપર આવ્યા. પછી તેમણે ખૂબ સન્માનનીય વડા સભાસદ સુદામને પોતાની પાસે બોલાવ્યા. તેમણે સુદામને કહ્યું, હે રાજ્યમંત્રી, હવે તમે દશરથ પાસે જાઓ અને તેમને આ રાજમહેલમાં પોતાના મંત્રીઓ, પુરોહિતો, દરબારીઓ, સગા સંબંધીઓ અને જે બીજાઓને તે પોતાની સાથે લાવવા માંગતા હોય તેમની સાથે આવવાની વિનંતી કરો. તેમને બધાને યોગ્ય સન્માનપૂર્વક અહીંયા લઈ આવો. સુધામે પોતાની સાથે દરબારીઓ, વિદ્વાનોની અને રાજપુરોહિતોની મંડળી લીધી. તેણે દશરથના પક્ષને લઈ આવવા માટે સુંદર રીતે શણગારેલા રથોને તૈયાર કરાવ્યા અને તે જે મહેલમાં દશરથ રહેતા હતા ત્યાં પહોંચ્યા. મૃદુતાપૂર્વક અને મધુરતાપૂર્વક તેમણે જનક રાજાનો સંદેશ સંભળાવ્યો અને ખૂબ સન્માનપૂર્વક તેમને જનકના રાજમહેલમાં આવવા નિમંત્રિત કર્યા. દશરથ તૈયાર હતા, પોતાના પરિચારકો સાથે તે ચાલ્યા અને થોડા સમયમાં જનકના રાજદરબારમાં પહોંચી ગયા. પ્રસંગની તથા દરેકના દરજ્જાની યોગ્ય રીતે તેમણે એકબીજાનું અભિવાદન કર્યું અને પોતાને માટે રાખેલા આસનો ઉપર બેઠા. પછી દશરથ ઉભા થઈને બોલ્યા, જનક, ઇક્ષ્વાકુ વંશ માટે વશિષ્ઠ મુનિ પૃથ્વી પરના પરમાત્મા છે. તે અમારા પરમ ગુરુ છે. તે અમારા વંશની પરંપરા બાબત પૂરી સત્તાથી કહી શકશે. દશરથ બેસી ગયા કે તરત જ વશિષ્ઠ સભા સમક્ષ ઉભા થયા અને બોલ્યા, હે રાજર્ષિ, સાંભળો. અહીં એકઠા થયેલા બધા લોકો સાંભળો. અવ્યક્ત સનાતન વિશુદ્ધ પરબ્રહ્મએ પોતાના સંકલ્પ દ્વારા મરીચીનું સર્જન કર્યું હતું. કશ્યપ મરીચીના પુત્ર હતા, સૂર્ય તેમના પુત્ર હતા, મનુ સૂર્યના પુત્ર હતા, મનુના પુત્ર વૈવસ્વત મનુ હતા. તેમણે પ્રજા ઉપર શાસન કર્યું. તેઓ પ્રજાપતિ કહેવાયા. તેમને ઇક્ષ્વાકુ નામના પુત્ર હતા. તે અયોધ્યાના પ્રથમ રાજા હતા. તેથી તે વંશ ઇક્ષ્વાકુ વંશ કહેવાય છે. કુક્ષી ઇક્ષ્વાકુના પુત્ર હતા. વિકૃક્ષી કુક્ષીના પુત્ર હતા. બાણ તેમના પુત્ર હતા. અનરણ્ય બાણ તેમના પુત્ર હતા. ત્રિશંકુ અનરણ્યના પુત્ર હતા. ધુંધુમાર ત્રિશંકુના પુત્ર હતા. યુવતાશ્વ ધુંધુમારના પુત્ર હતા. માધાંતા યુવતાશ્વના પુત્ર હતા. માધાંતાના પુત્ર સુસંધિને બે પુત્ર હતા, દૈવસંધિ અને પ્રસેનજીત. પ્રસિદ્ધ ભરત જે દૈવસંધિના પુત્ર હતા, અસિત ભરતના પુત્ર હતા. જ્યારે અસિત રાજ્ય ઉપર શાસન કરતા હતા ત્યારે હૈહયો, તાલજંગો અને શશીબિંદુઓ એકઠા મળ્યા અને તેમણે અસિતના રાજ્ય ઉપર આક્રમણ કર્યું. અસિતને પોતાની બે રાણીઓ સાથે હિમાલય પ્રદેશમાં ભાગી જવું પડ્યું. તેણે ભૃગુ પ્રસ્ત્રવણ નામના પ્રદેશમાં આશ્રય લીધો અને થોડાક વર્ષ પછી એ ત્યાં મૃત્યુ પામે. જ્યારે અસિત મરી ગયા ત્યારે તેમની બંને રાણીઓ સગર્ભા હતી. તેમણે ચ્યવનના આશ્રમમાં આશ્રય લીધો હતો. ચ્યવનને તેમની દશા જોઈને કરુણા ઉપજી. તેમને આશ્વાસન આપતા ચ્યવન બોલ્યા, માતાઓ, જરા પણ ભય ન રાખશો. આ તમારું જ ઘર છે. તમને સલામત પ્રસૂતિ થશે. તમારા બાળકો બળવાન, તેજસ્વી અને ભાગ્યશાળી થશે. તેમના આશીર્વાદ સાચા પડ્યા. થોડા દિવસોમાં મોટી રાણીએ સગર નામના પુત્રને જન્મ આપ્યો. તેમને અયોધ્યાની ગાદી ઉપર બેસાડવામાં આવે. તેમના પુત્રનું નામ અસમંજસ હતું. તેમના પુત્રનું નામ અમુસુમંત હતું. દિલીપ અમુસુમંતના પુત્ર હતા. ભગીરથ દિલીપના પુત્ર હતા. ભગીરથના પુત્રનું નામ કકુત્સ્ય હતું. કકુત્સ્યના પુત્ર રઘુ હતા. પ્રવર્ધ રઘુના પુત્ર હતા. પ્રવર્ધના પુત્ર સુદર્શન હતા. સુદર્શનના પુત્ર અગ્નિવર્ણ હતા. અગ્નિવર્ણના પુત્ર શિગ્રગ હતા. તેમના પછી અનુક્રમે પ્રસૂષક અંબરીશ અને નુહુષ ગાદીએ આવ્યા. યયાતિ નહુષના પુત્ર હતા. નાભાગ યયાતિના પુત્ર હતા. નાભાગના પુત્ર અજ હતા. દશરથ એ અજના જ્યેષ્ઠ પુત્ર હતા. તેમના ચાર પુત્રો રત્ન સમાન મૂલ્યવાન અને તેજસ્વી છે, જેમના નામ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન છે. જ્યેષ્ઠ પુત્ર રામે શિવધનુષ્યને ઉચક્યો, પણજ ખેંચી અને ભાગી ગયો. હે રાજર્ષિ, આ રાજવંશ પવિત્ર અને વિશુદ્ધ છે. આ વંશમાં જન્મેલા દરેક રાજાએ આધ્યાત્મિક પ્રકાશો પ્રાપ્ત કરેલ છે અને તે પ્રકાશથી તે પ્રકાશિત બનેલા છે. તેઓ ધર્મમાં સુસ્થિર છે અને સાથે સાથે વીરોની આગલી હરોળમાં તેઓનું સ્થાન છે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મૂલ્યવાન પ્રદીપો છે, જેમણે આ વંશના ઇતિહાસને તેજસ્વી બનાવ્યો છે. હવે મારે સૂચવવું જોઈએ કે લક્ષ્મણનો પણ શુભ લગ્ન સંસ્કાર ઉજવાય, કારણ કે તે રામની પ્રતિમૂર્તિ છે. તારી પુત્રી ઉર્મિલા લક્ષ્મણની તેજસ્વી પત્ની બનીને સારી રીતે પ્રકાશી શકશે. આનાકાની કરીશ નહીં, તેનો નિર્ણય કરી લે અને તેને માટે જરૂરી તૈયારીઓ કર. વશિષ્ઠે સભાને આશીર્વાદ આપ્યા અને પોતાના આસન ઉપર બેઠા. મહામુનિ વશિષ્ઠ પાસેથી ઇક્ષ્વાકુ કોઈની કથા સાંભળ્યા પછી જનક પોતાના સિંહાસન પરથી ઉભા થઈને બોલ્યા, હે બ્રહ્મર્ષિ, જ્યારે ઉદાત્ત વંશના નબીરા પુત્રીનું લગ્નમાં દાન કરવા ઇચ્છે છે ત્યારે તેમણે પોતાના વંશના ઇતિહાસના યજ્ઞનું વર્ણન કરવું જોઈએ નહીં? વારું, હું તમારા દ્રષ્ટાંતનું અનુકરણ કરીને પોતે જ વંશનું વર્ણન કરીશ, કારણ કે મારા પૂર્વજોના નામોનું અને તેમના યશનું કથન કરવાથી મને ખૂબ આનંદ થશે. આ વંશના પૂર્વજોના આશીર્વાદથી મને આ દેહ પ્રાપ્ત થયો છે. હું પોતે આ વિશાળ સભા સમક્ષ તેનું વર્ણન કરીશ, તેથી મારો દેહ કૃતાર્થ થશે અને તેનો હેતુ પરિપૂર્ણ થશે. જનક બધા સામે પ્રાર્થનાપૂર્વક ઉભા. વશિષ્ઠે તેમની વિનંતીને સંમતિ આપી, જનકે માગેલી રજા આપી. પછી જનકે વર્ણન કરવા માંડ્યો, બ્રહ્મર્ષિ, પૂજ્ય ગુરુઓ અને મહારાજ દશરથ, ખૂબ દૂર દૂરના ભૂતકાળમાં નિમિ નામના એક રાજા હતા. તે દ્રઢતાપૂર્વક ધર્મના માર્ગને ચીતકી રહેતા અને પોતાના બળને તથા દીર્ઘદ્રષ્ટિને કારણે વિખ્યાત બન્યા હતા. તેમના પુત્ર મિથિ હતા. તેમણે આ મિથિલા નામની રાજધાનીનું નિર્માણ કર્યું. તે આ પ્રદેશના પ્રથમ રાજા હતા. તે ખૂબ લોકપ્રિય હતા. તેમની પ્રજા બહુ સુખી અને સમૃદ્ધ હતી. તેમના પુત્ર શુદ્ધ વસુને નંદીવર્ધન નામનો પુત્ર હતો, જેણે તેમના પછી રાજ્ય કર્યું હતું. નંદીવર્ધનના પુત્ર સુકેતુ હતા. સુકેતુના પુત્ર દેવવ્રત હતા. બૃહદ્ર દેવવ્રતના પુત્ર હતા. બૃહદ્રથના પુત્ર મહાવીર હતા. તેમનું નામ સૂચવે છે તેમ મહાવીર એક મહાન વીર હતા. તેમના પુત્ર સુધૃતિને ધૃષ્ટકેતુ નામનો પુત્ર હતા. હરિયશ્વ ધૃષ્ટકેતુના વિખ્યાત પુત્ર હતા. હરિયશ્વને મરુ નામના પુત્ર હતા. પ્રતિંધક મરુના પુત્ર હતા. કીર્તિરથ પ્રતિંધકના પુત્ર હતા. કીર્તિરથને દેવમિઢ નામના પુત્ર હતા. વિબુધ દેવમિઢના પુત્ર હતા. કીર્તિરથ વિબુધના પુત્ર હતા. મહારોમ કીર્તિરથ પુત્ર હતા. હસ્વરૂપ મહારોમના પુત્ર હતા. તે બુદ્ધિશાળી રાજા હતા. ધર્મના ચુસ્ત પાલક હતા. તેમને મહાત્મા કહેવામાં આવતા. તે મારા પિતા હતા. મારા પિતા એક આદર્શ પુરુષ હતા. તે સ્વીકારતા મને ખૂબ આનંદ થાય છે. સાચી વાત છે કે મારા પૂર્વજોએ મને વારસામાં આપેલા મૂલ્યના પરિણામે હું આ મિથિલા નગરી ઉપર સુખપૂર્વક અત્યારે રાજ્ય કરી રહ્યો છું. મારો ભાઈ કુશધ્વજ મારે માટે ભાઈ કરતા ઘણો વધારે અધિક છે. હું તેને એક દિવ્ય વ્યક્તિ માનીને તેની પૂજા કરું છું. તે ભાઈ કરતા અધિક મારા મિત્ર છે. મેં તેને એટલા બધા પ્રેમથી ઉછેર્યો છે કે મને તેના પ્રત્યે ખૂબ જ આસક્તિ છે. વર્ષો પહેલા શકાસ્યના રાજાએ મને કહ્યું હતું કે કાં તો શિવ ધનુષ્ય મને આપી દો અને નહીં તો મારી સાથે યુદ્ધ કરો. મેં ધનુષ્ય આપવાની ના પાડી. તેણે મિથિલા નગરીને ઘેરો ગાળ્યો. તેથી અમારી બેની વચ્ચે કટુ યુદ્ધ થયું. તેમાં સુધત્વા માર્યો ગયો અને મેં મારા ભાઈને શકાસ્યનો રાજા બનાવ્યો. તે નગરી ઇક્ષુમતી નદીના તટ ઉપર પ્રકાશે છે. દૂરથી જોતા તે નગરી દેવોના રથ સમાન, વિખ્યાત પુષ્પક વિમાન સમાન દેખાય છે. હવે હું તમને દેવોએ મારા મનમાં પ્રેરેલો એક શુભ વિચાર જણાવીશ. મેં કુશધ્વજને આજે અહીં બોલાવ્યો છે જેથી તે લગ્નના ઉત્સવના આનંદમાં ભાગ લઈ શકે. હે બ્રહ્મર્ષિ, તમે આજ્ઞા આપી કે રામ સીતાને પરણે અને લક્ષ્મણ ઉર્મિલાને પરણે. ઉર્મિલા મારી બીજી પુત્રી છે. હું તમારી તે આજ્ઞાનો અમે આનંદપૂર્વક સ્વીકાર કરું છું. સીતા એક સ્વર્ગ સુંદરી છે. તે વીરને અપાતા દાનની પેઠે રામને પરણશે. હું ખૂબ નમ્રતાપૂર્વક અને હર્ષપૂર્વક મારું મસ્તક નમાવીને મારી પુત્રી ઉર્મિલાને લક્ષ્મણ સાથે પરણાવીશ. હવે મારી તમારી વિચારણા માટે એક બીજો પ્રસ્તાવ મૂકવાનો છે. મહારાજ દશરથ, ભગવાનની કૃપાથી જન્મેલા એવા ચાર પુત્રો તમને છે. બીજા બેને શા માટે અપરણિત રાખવા? જો તે બે પણ પરણે તો અમે ખૂબ રાજી થઈશું. આજે માઘ નક્ષત્ર છે. લગ્નની પ્રારંભિક વિધિ શરૂ કરવા માટે આજે શુભ મુહૂર્ત છે. આવતીકાલે ઉત્તર ફાલ્ગુન નક્ષત્ર છે. તે સમયે હું મારા ભાઈની બે પુત્રીઓને માંડવીને ભરત સાથે પરણાવવા માટે અને શ્રુતકીર્તિને શત્રુઘ્ન સાથે પરણાવવામાં તમારી સંમતિ માંગુ છું. સભાના બધા જ લોકોએ શુભ શુભ કહીને પ્રસ્તાવને વધાવી લીધો. તેના ધ્વનિથી આકાશ ભેદાઈ ગયું. જ્યારે જનકરાજાએ ભરતના અને શત્રુઘ્નના લગ્ન વિશે આ સૂચન કર્યું ત્યારે વશિષ્ઠ, વામદેવ, વિશ્વામિત્ર અને બીજા મુનિઓ માયોમાય વિચારણા કરવા લાગે. દશરથની સંમતિ સહેલાઈથી પ્રાપ્ત થઈ ગઈ. પછી તેમણે જનકને આમ કહ્યું, હે રાજા, ઇક્ષ્વાકુ વંશની અને વિદેહ વંશની પરંપરાઓ અમેય રીતે પાવન છે. કોઈ પણ વિદ્વાન અને કુશળ માણસ તે બે કુળોની મહત્તાનું વર્ણન કરી શકે તેમ નથી. અગાઉ પૃથ્વી ઉપર આવા ઉચ્ચ દરજ્જાવાળા અથવા તેમની સમાન કુળો પ્રગટ થયા નથી. આ લગ્ન સંબંધોથી તેવા બે કુળો સંયુક્ત બને તે સાચે જ એક શુભ ઘટના છે. આ ખૂબ યોગ્ય, પ્રશસ્ય અને પાવન ઘટના છે. વળી અમને જણાવતા આનંદ થાય છે કે વરો અને કન્યાઓ એકબીજા માટે યોગ્ય છે. હે જનક, તમારા ભાઈ કુશધ્વજ ધર્મ જાણે છે અને તેનું આચરણ કરે છે. પોતાની પુત્રીઓના લગ્ન દ્વારા તે પણ દશરથના સંબંધી બને તે સાચે જ એક સુંદર ઘટના છે. તે ખૂબ આનંદપ્રદ છે, એટલે તેમની પુત્રીઓ માંડવી અને શ્રુતકીર્તિ ભરત અને શત્રુઘ્ન સાથે પરણે તે પ્રસંગ ઉપર અમે અમારા આશીર્વાદ આપવા માટે તૈયાર છીએ. અમારી ઈચ્છા છે કે આ લગ્ન ગ્રંથિઓ વડે આ બે રાજવંશો એકબીજા સાથે જોડાય. પોતાની ઈચ્છા પૂર્ણ થવાથી જનકે અને કુશધ્વજે ખૂબ હર્ષપૂર્વક મુનિઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. તેઓ બોલ્યા, આ કોઈ સામાન્ય ઘટના નથી. અમને આ સિદ્ધિ પ્રાપ્ત થવાના આશીર્વાદ મળ્યા તે અમારું કેટલું મોટું સદભાગ્ય છે. મુનિઓએ સંમતિ આપી અને મને અમારા માર્ગને સરળ બનાવ્યો. તેથી અમે કેટલા બધા નસીબદાર. મુનિઓ કદી અશુભ ઘટનાઓને પ્રોત્સાહન આપે જ નહીં. અમે પૂજ્ય ભાવપૂર્વક તમારી બધી આજ્ઞાઓનું પાલન કરીશું. પછી વશિષ્ઠ બોલ્યા, ના, આપણે આ બે લગ્નોને પરમ દિવસ સુધી અથવા પછીના કોઈ દિવસ માટે શા માટે મુલતવી રાખવા? આવતીકાલનો દિવસ શુભ છે. એક જ દિવસે ચારેય લગ્નો ઉજવાય તે વધારે સારું છે. જનકે જવાબ આપ્યો, સાચે જ હું ધન્ય છું. હે પૂજ્ય ગુરુજી, ઘણા સમયથી દશરથ રાજા આપના શિષ્ય છે. તમારી બધી આજ્ઞાઓ તે પાડે. આજથી અમે બે ભાઈઓ પણ આપના શિષ્યો છીએ. અમારી બધી જવાબદારીઓનો ભાર આપને શિરે છે. અમારે કેમ વર્તવું, કેવી રીતે કાર્ય કરવું તે કહો. અમે નિઃશંકપણે તેને અનુસરીશું. નમ્રતાપૂર્વક અને પૂજ્ય ભાવપૂર્વક પ્રણમાંજલિ રચીને તેઓ જવાબની રાહ જોતા ઉભા રહ્યા. એટલે દશરથ ઉભા થઈને બોલ્યા, હે મિથિલા નરેશ, તમારા બેમાં હું જે સદગુણો જોઉં છું તે વર્ણવી શકાય તેમ નથી. તમે મહારાજોના, મહર્ષિઓના, આ નગરીના મોટી સંખ્યામાં આવેલા લોકોના ભવ્ય સમૂહના ઉતારાઓ તથા સ્વાગત માટે સુંદર વ્યવસ્થા કરી છે. હવે હું મારા નિવાસસ્થાને જઈશ અને વૈદિક વિધિ અનુસાર નાંદી અને સમાવર્તન વિધિઓ કરીશ. દશરથ સભાગૃહમાંથી બહાર નીકળ્યા ત્યારે તે બે ભાઈઓ તેમને સન્માનપૂર્વક દરવાજા સુધી વળાવવા આવ્યા. પછી તેઓ પોતાના કામો કરવા માટે પોતાના મહેલોમાં ગયા. દશરથે નાંદી શ્રાદ્ધની વિધિ કરી. તે દિવસના પ્રારંભકાળમાં તેમણે ચારેય પુત્રો પાસે સમાવર્તન વિધિ કરાવી. બ્રાહ્મણોને દાનમાં આપવા માટે પસંદ કરેલી ગાયોના શિંગડા ઉપર તેમણે સોનાના આભૂષણો સ્થાપ્યા અને તેમને દોહવા માટે મૂલ્યવાન પાત્ર આપ્યા. કુમારોએ ગાયોનું દાન કર્યું. એ 10 આંખો માટે એક ઉત્સવરૂપ હતો. મિથિલા નગરીના નાગરિકોને એમ લાગ્યું કે ચાર દિશાઓના પ્રતિપાળ દેવો બ્રહ્મા સાથે તેમની સામે ખડા છે. ચાર પુત્રો અને દશરથ તેમને તેવા જ દેખાતા હતા. જ્યારે આ દાન અપાઈ રહ્યું હતું ત્યારે ભરતની માતા કૈકેયીનો ભાઈ કૈકેયીનો રાજકુમાર યુધાજીત આવી પહોંચ્યો. મારા પિતા ઇચ્છતા હતા કે પોતાનો દોહિત્ર ભરત થોડા સમય પોતાની પાસે આવીને રહે, એટલે હું અયોધ્યા ગયો હતો. પણ ત્યાં સાંભળ્યું કે રાજકુટુંબના રામના લગ્ન પ્રસંગે મિથિલા ગયું છે. મારા પિતાને રામના લગ્નની ખબર ન હતી, મને પણ તેની ખબર ન હતી, એટલે હું અહીં આવ્યો. એવી ઈચ્છાથી કે હું લગ્ન જોઈ શકીશ અને ભરતને થોડા સમય પોતાની પાસે રાખવાના મારા પિતાની ઇચ્છા પણ આપને જણાવી શકીશ. યુધાજીતના આવવાથી દશરથને અતિ આનંદ થયો. તે રાત્રે દશરથે પ્રેમપૂર્વક પોતાના પુત્રોને અને બીજાઓને અનેક સુખપ્રદ વિષયો ઉપર વાતો કરી. તેમના તંબુમાં કોઈ ઊંઘ્યું જ નહીં. દરેક જણ ક્યારે સવાર પડે અને રાજકુમારોના લગ્નવિધિને નિરખે તે માટે ઉત્સુક હતા. દરેક જણને એટલો બધો આનંદ થયો કે જાણે પોતાનો જ પુત્ર અથવા પુત્રી પરણતા હોય. બધાને રામ અને તેમના ભાઈઓ પ્રત્યે એટલો તો પ્રેમ હતો કે જેને માત્ર બ્રહ્માનંદ સાથે જ સરખાવી શકાય. વહેલી સવારે જનક તે સ્થાને પહોંચી ગયા જ્યાં લગ્નવિધિ થવાનો હતો. તેની સાથે ખૂબ આધ્યાત્મિક તેજ વરસાવતા મુનિઓની મંડળી હતી. તેમણે પ્રારંભિક વિધિ પૂર્ણ કરી. પછી તે વર રાજાઓના, તેમના માતા પિતાના અને તેમના સગા સંબંધીઓના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. રામે, લક્ષ્મણે, ભરતે અને શત્રુઘ્ને વિધિપૂર્વક સ્નાન કર્યું. તેમણે પીળા રંગના રેશમી વસ્ત્રો પરિધાન કર્યા. માથે પીળું રેશમી વસ્ત્ર વીંટ્યું. રત્નજડિત અને સ્ફટિકજડિત આભૂષણો ધારણ કર્યા. એમ લાગતું હતું કે તેઓ સ્વર્ગમાંથી ઉતરી આવેલા આકર્ષક હૃદય મનોહર દેવો છે. વિજય નામનું મુહૂર્ત પાસે આવી ગયું હતું. તેઓ ચોરી પાસે આવ્યા. તેમની આગળ સંગીતકારો ચાલતા હતા જેમના વાદ્યોનો ધ્વનિ સ્વર્ગના શિખરે પહોંચી ગયો. રાજસભાના સભાસદો, ખંડિયા રાજાઓ અને તેમના પરિચારકો હાથમાં રત્નો, રેશમી વસ્ત્રો, સુવર્ણ મુદ્રાઓ અને વિધિ માટે જરૂરી બીજા દ્રવ્યો ભરેલી મોટી થાળીઓ લઈને તેમની પાછળ પાછળ ચાલે. નાગરિકો આંખોમાં મટકું માર્યા સિવાય રાજકુમારોના સૌંદર્યને અને તેમની વીરતાને જોઈ રહ્યા હતા. તેમણે પરસ્પર કહેવા માંડ્યું કે તેમના હિલચાલની ભવ્યતા એમ બતાવી આપે છે કે તેઓ દિવ્ય છે, માનવ નહીં. તેઓ બોલી ઉઠ્યા, કેવી મનોહરતા, સુંદરતાનો કેવો ઉજારો. દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગઈ. પ્રેક્ષકોની વચ્ચે થઈને પસાર થતા વરરાજાઓને જોઈને તે માયોમાં કહેવા લાગ્યા કે આ તો સ્વર્ગના નિવાસીઓ પૃથ્વી ઉપર ઉતરી આવ્યા છે. નારીઓ પ્રતિજ્ઞાપૂર્વક કહેવા લાગી કે અમે કદી પણ આવા મનોહર રાજકુમારો જોયા નથી. દરેક અગાસીમાં અને બારીએ માણસોનો ઠટ જામી હતી. છેવટે રાજકુમારો વેદી પાસે જઈને બેઠા. પછી જનક અને તેમના ભાઈ કુશધ્વજ પોતાની પુત્રીઓને વેદી પાસે લઈ આવ્યા. તેમને વિધિપૂર્વક સ્નાન કરાવવામાં આવ્યું અને લગ્ન દિવસે યોગ્ય ગણાય તેવી રીતે શણગારવામાં આવ્યું. તેમણે ઘૂંઘટ રાખ્યો હતો. તેઓ પિતાઓની પાછળ પાછળ ચાલતી હતી. તેમની પાછળ હજારો દાસીઓ ચાલતી હતી. દાસીઓના હાથમાં ફળો, પુષ્પો, લાલ પીળા સુગંધી દ્રવ્યો, અક્ષતરત્નો અને હીરા હતા. એમ લાગતું હતું કે મિથિલાનો નિધિ લગ્ન પ્રસંગે તેજોમય પ્રકાશ વહી રહ્યો છે. ચાર કન્યાઓ ભવ્ય પ્રદીપો પેઠે પ્રકાશતી હતી. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એક બાજુએ બેઠા, સીતા, ઉર્મિલા, માંડવી, શ્રુતકીર્તિ તેમની સામે બેઠા. તે બેની વચ્ચે એક રેશમી પડદો રાખવામાં આવ્યો. અયોધ્યાવાસીઓ અને ત્યાંથી આવેલા અમીર ઉમરાઓ દશરથની પાછળ બેઠા. મિથિલાવાસીઓએ જનકે જેમને લગ્ન પ્રસંગે નિમંત્રયા હતા તે લોકો જનકની પાછળ બેઠા. લગ્ન મંડપને જે કલામય અને સમૃદ્ધ સુશોભન વડે શણગારવામાં આવ્યો હતો તેમણે બધાની આંખોને આકર્ષી. તે બધું સુવર્ણ, ચાંદી, પુષ્પો અને રેશમ હતું. તોરણો, ધજાઓ, ધૂપદાનીઓ, સ્તંભો, કમાનો વગેરે. તેમને એકવાર જોયા પછી કોઈ પણ પોતાની આંખોને ત્યાંથી પાછું ખેંચી શકતું નહીં. સગા સંબંધીઓ તથા શુભેચ્છકો વડે તે વિશાળ પ્રદેશ ઠસોઠસ ભરાઈ ગયો. એમ લાગતું હતું કે મિથિલા પોતે લગ્નના આનંદની સનેનાટી અનુભવી રહી હતી અને તે ઉત્સવ પોતાનો જ હોય તેમ તે માણી રહી હતી. તરત જ દશરથ ઉભા થયા અને વિનમ્રતાપૂર્વક તેમણે વશિષ્ઠ ગુરુને યાદ કરાવ્યું કે હવે વિલંબ શા માટે કરવો. તે સાંભળીને જનક પ્રણમાંજલિ કરીને વશિષ્ઠ પ્રત્યે બોલ્યા કે તમે પોતે જ લગ્નની વિધિ કરો. વશિષ્ઠે સંમતિ આપી. વિશ્વામિત્ર અને શતાનંદ સાથે તેમણે વેદીમાં અગ્નિ પ્રગટાવ્યો. તે સમયે વેદના વિદ્વાનો પંડિતોને તે શુભ વિધિ માટે યોગ્ય મંત્રો ભણવા લાગ્યા. અગ્નિની વેદી પાસે તેમણે પુષ્પો અને ચંદન રસ વડે શણગારેલી સુવર્ણ રકાબીઓ ગોઠવી, જેમાં નવ જાતના અનાજોના કોમળ છોડ હતા. ત્યાં ધૂપદાનીઓ, પવિત્ર અગ્નિમાં આહુતિઓ હોમવા માટે પવિત્ર ચમચાઓ, જળના સુવર્ણ કુંભો, પ્યાલાઓ અને વિધિ માટે જરૂરી બીજી સામગ્રી હતા. તેમણે જમીન ઉપર ખૂબ પ્રમાણમાં પવિત્ર કુશ ઘાસ દર્ભ પાથરી દીધું હતું અને તેને એક સ્તરવાળું અને સુવાળું બનાવ્યું. પછી તેઓ વરકન્યાઓ સુખી થાય અને સમૃદ્ધ બને તેવા મંત્રો ભણવા લાગ્યા અને અગ્નિમાં આહુતિઓ નાખવા લાગ્યા. દરેક વિધિ ખૂબ જ કાળજીપૂર્વક અને નિશ્ચિતતાપૂર્વક કરવામાં આવી. રાજકુમારોના કાંડા પર દીક્ષાના તંતુઓ બાંધવામાં આવ્યા. પછી કન્યાદાનની વિધિ કરવામાં આવી. વશિષ્ઠે જનક રાજાને બોલાવ્યા. તે રાજાના તેજથી પ્રકાશતા અને રત્નજડિત આભૂષણો ધારણ કરીને પવિત્ર અગ્નિની વેદી પાસે આવ્યા. મુનિની આજ્ઞા અનુસાર તેમણે સીતાના હાથને પકડીને રામના હાથમાં મૂક્યા. તેમની આંખોમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. ત્યાર પહેલા રામના હાથમાં સમૃદ્ધિ સૂચક નારિયેળ મૂકવામાં આવ્યો. સીતાના હાથ રામના હાથમાં મૂક્યા પછી જનકે વિધિપૂર્વક તેમના હાથ ઉપર દૂધનો અભિષેક કર્યો. તે સમયે જનકે રામને આ શબ્દો કહ્યા. રામ, આ મારી પુત્રી સીતા છે. આજથી તે તમારી સાથે ધર્મના માર્ગે ચાલશે, તેનો સ્વીકાર કરો. તે સમૃદ્ધિને, શાંતિને, આનંદને લઈ આવે છે. તમારા હાથ વડે તેનો હાથ પકડો. તે ખૂબ સદગુણી અને સત્ય છે. આ ક્ષણથી સદાને માટે તમારો તે પડછાયો બની ગઈ છે. તેમ કહીને તેમણે દાનના ચિહ્ન તરીકે રામના હાથ ઉપર જળ રેડ્યું. પછી તે લક્ષ્મણ પાસે આવ્યા અને બોલ્યા, લક્ષ્મણ, હું તમને ઉર્મિલા પત્ની તરીકે આપું છું, તેનો સ્વીકાર કરો. મંત્રો બોલીને તેમણે વરને કન્યાદાન કરવાની વિધિ પૂર્ણ કરી. તે જ રીતે ભરત પાસે આવ્યા અને લગ્ન મંત્રો ભણીને તેમણે માંડવીનું કન્યાદાન કર્યું. તે જ રીતે તે પવિત્ર જળ રેડીને અને મંત્રો ભણીને શત્રુઘ્નને શ્રુતકીર્તિનું કન્યાદાન કર્યું. ત્યાર પછી પરિણીત યુગલો પર દેવોની કૃપા વર્ષે તે માટે વેદ પંડિતોએ પરંપરાગત વિધિઓ પૂર્ણ કરી. પછી જનક લગ્ન મંડપની મધ્યમાં ઉભા થયા અને વરો પ્રત્યે બોલ્યા, હે વહાલા પુત્રો, અમારી પુત્રીઓને તમારી ગૃહ રાગનીઓ તરીકે સ્થાપજો. તે માટેની ધન્ય ઘડી આવી પહોંચી છે. તેમણે તેમ કહ્યું કે તરત જ વશિષ્ઠના આશીર્વાદથી અને સંમતિથી ચારે ભાઈઓએ કન્યાઓના હાથ પોતાના હાથમાં પકડ્યો અને પવિત્ર અગ્નિથી પ્રદક્ષિણા કરી. પછી જનકની અને વશિષ્ઠની પ્રદક્ષિણા કરીને તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેઓ તેમ કરતા હતા ત્યારે તેમના ઉપર પુષ્પવૃષ્ટિ થઈ. અનેક વાદ્યોમાંથી આનંદપૂર્ણ સંગીત પ્રગટ્યું. વિખ્યાત સભાએ તે ક્ષણને હર્ષનાદથી વધાવી લીધી અને તેમનું જીવન હર્ષપૂર્ણ રીતે વીતે તેવી ઇચ્છા પ્રગટ કરીને તેમને અક્ષતથી વધાવ્યા. તેમણે શુભ શુભનો જે હર્ષનાદ કર્યો તેણે આકાશને ગજાવી મૂક્યો. તેણે બધાના હૃદયને આનંદિત કરી દીધા. દેવોએ સ્વર્ગના દિવ્ય સંગીત રેલાવ્યું. હર્ષપૂર્વક સ્વર્ગના દુધુંબીઓ વાગ્યા. સ્વર્ગના સંગીતકારોએ આનંદ ગીતો ગાયા. મંચ ઉપર રાજસભાના સંગીતકારોએ પરંપરાગત લગ્ન ગીતો ગાયા, જેમાં લગ્નવિધિની સ્તુતિ કરવામાં આવી હતી અને તે લગ્નને શિવ પાર્વતીના લગ્ન જેવું વર્ણવવામાં આવ્યું હતું. તેમણે તે ગીતો અનેક રાગોમાં અને તાલોમાં ગાયા. આખું વાતાવરણ આનંદના આકંપનોથી ઉભરાઈ ગયું. પોતાની પત્નીઓ સાથે ચારે ભાઈઓ વિશાળ સભા સમક્ષના અભિનંદનોનો સ્વીકાર કર્યો. તમે હંમેશા સુખી થાઓ, તમારા સુખમાં વૃદ્ધિ થાઓ. આરોગ્ય, વીરતા અને સૌંદર્ય વડે પ્રકાશતા ભાઈઓ પોતાની પત્નીઓ સાથે પડદા પાછળના ભાગમાં ગયા, જ્યાં તેમની માતાઓ લગ્નવિધિને જોવા માટે બેઠી હતી. તેમણે માતાઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પછી તેઓ રાજપક્ષને રહેવા માટેના મહેલમાં ગયા. તે દિવસથી ત્રણ દિવસ સુધી અનેક આનંદપૂર્ણ ભવ્ય વિધિઓ અને ઉત્સવો ચાલે. મિથિલા આવેલા અયોધ્યાવાસીઓને તથા મિથિલાવાસીઓને રાત દિવસની ખબર જ ન પડી. ઉત્સવ સતત ચાલુ જ રહેતો. લગ્ન પછીના દિવસે વિશ્વામિત્ર દશરથ પાસે ગયા અને બોલ્યા કે જે કામ મેં હાથમાં લીધું હતું તે મેં પૂર્ણ કર્યું છે. તેમણે ભાઈઓને પોતાની પાસે બોલાવ્યા અને પ્રેમપૂર્વક તેમને લાડ કર્યા. તેમણે ખૂબ આશીર્વાદ આપ્યા અને દશરથ તરફ વળીને પોતાનો હિમાલય પ્રદેશમાં જવાનો ઇરાદો પ્રગટ કર્યો. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મુનિને પગે પડ્યા. પછી વિશ્વામિત્ર જનકના રાજમહેલમાં ગયા અને બોલ્યા કે મારી ઈચ્છા વિજયપૂર્વક સફળ બની છે. તેમણે જનકને અને સીતા, ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિને ચારે વધુઓને આશીર્વાદ આપ્યા. ત્યાં પણ તેમણે જણાવ્યું કે હું હવે હિમાલય તરફ જઈ રહ્યો છું. દશરથ, જનક અને ઘણા અયોધ્યાવાસીઓ તથા મિથિલાવાસીઓ ગુંચવાડામાં પડી ગયા. તેઓ મુનિને જવા દેવા ઇચ્છતા ન હતા અને તેમણે વધુ રોકવા માટે સમજાવી પણ શકતા ન હતા. છેવટે તેમણે મુનિ આગળ પોતાની આભાર વૃત્તિનો ભાર મૂક્યો. દરેકને આશીર્વાદ આપીને અને ચાલી નીકળેલા મુનિની ચરણરથ તેઓએ માથે ચડાવી. ત્રીજે દિવસે દશરથે અયોધ્યા પાછા જવાની પોતાની ઈચ્છા જણાવી. જનકે વચ્ચે કોઈ દખલ ન કરી પણ તેમની વિદાય માટે સઘળી તૈયારીઓની વ્યવસ્થા કરી. તેમણે સભાસદોને અને વધુઓની સાથે જનારી દાસીઓને એકત્રિત કરી. વર વધુઓને સાથે લઈ જવાની વસ્તુઓ તેમણે અનેક રથોમાં મુકાવી. તેમણે અનેક હાથીઓ, રથો, ઘોડાઓ, ગાયો ભેટમાં આપ્યા. તેમણે જમાઈઓને કિંમતી રત્નો અને કિંમતી મણીઓ ભેટમાં આપ્યા અને વળી દૈનિક જીવનમાં ઉપયોગી એવી અનેક મૂલ્યવાન ભેટો આપી. બીજે દિવસે સવારે છાયાપટવાળા રથો યાત્રા માટે તૈયાર હતા. રાજસભાની નારીઓ રડી પડી. સાચે જ નગરીની બધી સ્ત્રીઓ ચાર વહાલી રાજકુમારીઓની વિદાય વેળાએ રડતી હતી. સીતાના અને ઉર્મિલાના વિયોગની વ્યથા સાંભળવા માટે અસમર્થ એવી ઘણી ધાત્રીઓ અને દાસીઓ શોકથી ભાંગી પડી. માતાઓએ જ માતાઓના હાથ પકડીને તેમને પ્રાર્થના કરી કે અમારી પુત્રીઓ મૃદુ અને પ્રેમપૂર્ણ વ્યવહાર કરજો. તેમણે કદી મુશ્કેલી કે શોક અનુભવ્યા નથી. તેઓ મૃદુ અને કોમળ પ્રકારે મોટી થઈ છે, એવા કરુણ શબ્દો બોલીને તેઓ રુદન કરવા લાગી. જાણે કે તેઓ પોતાની આંખની કીકીઓને ગુમાવતી ન હોય. છેવટે તેઓ રથમાં બેસીને ચાલી નીકળે. નગરીમાં શોકનો અંધકાર વ્યાપી ગયો. જે શોક તેમણે આગળના ત્રણ દિવસ સુધી અનુભવેલા આનંદ જેટલો જ વિશાળ હતો. જનક માટે સીતાની વિદાય લેવાનું કામ અતિ કઠિન હતું. બહુ પ્રયત્નો વડે તેમણે આંસુઓ રોકવાની કોશિશ કરી. તે દશરથને થોડેક દૂર સુધી વળાવવા ગયા. તે વખતે તે સીતાના સદગુણોને વર્ણવતા હતા અને તેમની સાથે પ્રેમપૂર્ણ કોમળ વ્યવહાર કરવાની આજીજીઓ કરતા હતા. તેમની આંખોમાં આંસુ ઉભરાયા. તે બોલ્યા કે અવારનવાર મને સીતાના કલ્યાણ અને સુખ બાબત સમાચાર મોકલતા રહેજો. તેમણે બીજી વધુઓ વિશે પણ વાત કરી અને તેમને માટે પણ ચિંતા વ્યક્ત કરી. દશરથે ખૂબ સહાનુભૂતિપૂર્વક જવાબ આપ્યો. જનકના મનના વિક્ષોભને શાંત કરવા માટે તે આશ્વાસનપ્રદ શબ્દો બોલ્યા. હે જનક, અમને પુત્રીઓ નથી એટલે આ ચાર પુત્રીઓ અમારી છે, જેમને લાડ કરવાની અને લાંબા સમય સુધી અમે ઈચ્છા રાખતા હતા. અમારે માટે તે પુત્રીઓ અને પુત્રવધુઓ છે. તેમને કોઈ વાતની તકલીફ નહીં પડે. આનંદ અને સુખ માટે જરૂરી એવી બધી જ વસ્તુઓ તેમને આપવામાં આવશે. તમે જરા પણ ચિંતા કે શોક કરશો નહીં. અમે તેમને માટે પ્રેમપૂર્વક કાળજી રાખીશું એવી ખાતરી રાખીને પાછા વળો. એમ કહીને દશરથે પોતાના રથને ઉભો રખાવ્યો. જનક દશરથના રથમાંથી નીચે ઉતર્યા અને વરોની સાથે બોલી વધુઓ પાસે ગયા, જ્યાં તેમને પ્રેમપૂર્વક આટલા લાંબા સમય સુધી ઉછેરીને મોટી કરવામાં આવી હતી. તે ઘરના વિયોગની વ્યથા સહન કરવા માટે તેમણે તેમને અનેક રીતે સમજાવ્યું. તેમને હિંમત આપી અને ઘણા શાસ્ત્ર વચનો ટાંક્યા કે નારીએ પતિ અને તેના સગા સંબંધીઓ પ્રત્યે વફાદાર રહેવું એ તેનો ધર્મ છે. જે ઘરમાં પોતે જવાની છે તે ઘરના નોકરો સાથે કેવો વ્યવહાર રાખવો તે બાબત તેમણે તેમને યાદ દેવડાવી. જનકે તેમના માનપૂર્ણ પ્રણિપાત સ્વીકારે. ફરીવાર તેમણે પંપાળીને લાડ કરે અને તેમને આશીર્વાદ આપે. જ્યારે જનકે મિથિલા જવા માટે તેમની સાથે પીઠ ફેરવી ત્યારે જનકને ડુસકા આવી ગયા, પણ તે રથમાં બેઠા અને ઘર તરફ ચાલે. રથો ઝડપભેર અયોધ્યા તરફ અને મિથિલા તરફ દોડવા લાગ્યા. થોડીક વારમાં તો તેમની વચ્ચેનું માઇલોનું અંતર પડી. જ્યારે જનક મિથિલા પહોંચ્યા ત્યારે રાજમહેલના ખંડો ખાલી ખમ હતા. ત્યાં જીવનનું કોઈ ચિહ્ન જ ન હતું, આનંદનો પ્રકાશ ન હતો, હર્ષના ધ્વનિ ન હતો. તે એક ક્ષણ સુધી પણ ત્યાં રહી શક્યા નહીં. મિથિલા શોકની નગરી બની ગઈ હતી. પોતાના મનમાં શોકના આવેગોને જરાક ન્યૂન બનાવવા માટે તેમણે મુનિ શતાનંદને અને મંત્રીઓને બોલાવડાવ્યા અને તેમની સાથે અનેક રાજ્ય વહીવટની વાતોની ચર્ચા કરી. તે ચર્ચાઓ દરમિયાન તેમનું મન ફરી શોકપૂર્ણ બની જતું. તે ચર્ચાની સમસ્યાઓ સાથે અસંબંધ જવાબો પણ આપતા. એટલે એક મંત્રીએ કહ્યું, હે રાજા, સીતાના વિયોગથી તમારા હૃદયમાં ખૂબ દુઃખ થયું હોય એમ નથી. એકવાર પુત્રીને તેના વરને સોંપી દીધા પછી પિતાની ફરજ છે કે તેણે ધીમે ધીમે પોતાની પુત્રી પ્રત્યેના આસક્તિને ઓછી કરવી જોઈએ. આ વાતથી આપ અજાણ નથી. અમે જાણીએ છીએ કે સીતા સામાન્ય કન્યા નથી, તે એક દિવ્ય દેવદૂતિ છે, એટલે તેના વિયોગ તમને ખૂબ ચાલે છે. હે રાજા, પુત્રીઓ દિવ્ય છે અને તેની પણ નોંધ લો કે જમાઈઓ પણ દિવ્ય તેજવાળા છે. તેઓ સ્વર્ગમાંથી ઉતરી આવ્યા હોય એમ લાગે. મિથિલાના દરેક વૃદ્ધ તેમજ યુવાન માણસને એમ જ લાગતું હતું. બધા તેમના પ્રત્યે પૂજ્ય બુદ્ધિ રાખતા હતા. એ સાચે જ એક અદભુત સમઘટના છે કે આવા વરોને આવી કન્યાઓ પ્રાપ્ત થઈ, જેઓ શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક લક્ષણોમાં, મોભામાં, ધન સંપત્તિમાં, સત્તામાં, કુટુંબના સન્માનમાં, વંશની પવિત્રતામાં અને ધાર્મિક શ્રદ્ધામાં યોગ્ય છે. બધાની બાબતોમાં આવું બનતું હતું નથી. એટલે પુત્રીઓને સતત પણ સુખ પ્રાપ્ત થવાનું જ છે. જેમ જેમ વર્ષો વીતશે તેમ તેમ તેમનું જીવન વધુ ને વધુ આનંદપૂર્ણ બનશે. તેમણે લગ્નવિધિની ભવ્યતાની યાદ જનકને દેવડાવી અને તેમના વિક્ષુબ્ધ મનને શાંત પાડી. તેમણે જનકને આશ્વાસન આપી અને તેમને ફરી પાછી સમતા અને માનસિક શાંતિ પ્રાપ્ત કરાવી.